જાગૃતિ નું નામ કર્મ છે. દેહ ની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ, આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું. પ્રતિ સમય પોતાની ચૈતન્ય સત્તાનો બોધ આત્મ જાગૃતિ એ જ ધર્મ છે. ચૈતન્ય તત્વની સ્વસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે પર્યાયમાં અતિન્દ્રિય આનંદના સાગર ઉછળે છે. તેમ છતાંય જ્ઞાનીની દ્રષ્ટિ એ અતિન્દ્રિય આનંદ પર જતી નથી. જ્ઞાનીનું એકત્વ ચૈતન્ય તત્વમાં જ સ્થિત રહે છે. ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા જે અસંખ્ય સમય સુધી ચૈતન્ય તત્વનું જે ચિંતન ચાલે છે, વિચાર ચાલે છે, જે વિચાર ચૈતન્ય તત્વની અનુભૂતિનું બીજ રોપે છે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ વિચારને ઔષધિ કહી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિચાર અને ધ્યાન આ બંનેને ઔષધિ કહી છે. વિચારથી સાધના પ્રારંભ થાય છે અને ધ્યાનથી સાધના સફળ થાય છે. ને એટલા માટે વિચાર અને ધ્યાનને ઔષધિ કહી છે. ને પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે કર વિચાર તો પામ, ને ત્યાં જે ઉદ્દેશથી કહેવામાં આવ્યું છે કે કર વિચાર તો પામ, એ દુનિયાની કોઈ પણ ભૌતિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે નથી કહેવામાં આવ્યું. એટલા માટે કારણ કે એ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ તો ભૌતિક વસ્તુઓનો વિચાર ન કરનારાને પણ પ્રાપ્ત થાય છે અને ભૌતિક વસ્તુનો વિચાર કરનારાને પ્રાપ્ત નથી થતી એવું નજરે દેખાય છે. ત્યાં જે પ્રાપ્તિની વાત છે, ચૈતન્ય તત્વની અનુભૂતિની વાત છે. એક વ્યક્તિ પોતે પોતાના જીવનમાં ઘણા વિચારો કરે છે કે મારે ધન કમાવવું છે. ધન કમાવાના ઘણા વિચાર એને ચાલે છે પણ ધન એને પ્રાપ્ત થતું નથી. અને બીજી વ્યક્તિ એવી કે જે જન્મથી તે ધનવાન છે, જે વ્યક્તિ કે જેણે પોતાના જીવનમાં એટલી મહેનત કરી કે પોતાના જીવનમાં એને 1 લાખ રૂપિયા પણ દેખ્યા નહીં કે 1 લાખ રૂપિયા કેવા હોય. અને બીજી બાજુ એક બાળક જન્મે છે, 1 કરોડોપતિના ત્યાં એ બાળકનો જન્મ થાય છે. એ બાળકને વગર વિચારે ધન પ્રાપ્ત થયું અને આ પહેલી વ્યક્તિને અનેક વિચાર કરવા છતાંય ધન પ્રાપ્ત ન થયું. सीधी बात है कि विचार थी दुनिया ने कोई पण भौतिक वस्तु प्राप्त थती नथी, ए उदयना निमित्त थी पोतानी योग्यता थी सहज प्राप्त थाय छे। जे वस्तु नु जे प्रकारे परिणमन थाय छे पण कर्तृत्वना कारणे अज्ञानी ने वो भ्रम थाय छे કે આના કારણે આમ થયું એને સ્વતંત્રતાનો બોધ નથી, એના અંતરમાં કર્તૃત્વ ભાવ સવાર છે, એટલે એવા પ્રકારના જ એને વિચારો પણ આવે છે। મને એક ઘટના સ્મરણમાં આવે છે કે બે મિત્રો ઇન્ડિયા ગેટ પાસે હતા અને પેલા મિત્રએ બીજા મિત્રને કહ્યું કે આ ઇન્ડિયા ગેટ આપણે કેટલા વર્ષો પછી દેખી રહ્યા છે। એ કહે છે કે આ ઇન્ડિયા ગેટ આટલો નીચો કેમ થઈ ગયો, પેલા તો કેટલો ઊંચો હતો। અને બંનેને ઇન્ડિયા ગેટ ની અંદરથી જવાનું મન થયું। પેલો મિત્ર કહે છે કે અંદરથી જઈ નહીં શકાય કારણ કે આ ગેટ એટલો નીચો થઈ ગયો છે કે આપણે ગમે એટલા નીચે ઝૂકીને ચાલશું તો એ માથું ટકરાઈ જશે। પછી એવું નક્કી કર્યું કે એક કામ કરીએ કે બેઠા બેઠા જ જઈએ, પણ લાગતું તું એમ કે ઇન્ડિયા ગેટ વધારે નીચો થઈ ગયો છે, બેસી બેસીને જશું તોય તે જઈ નહીં શકાય અંદરથી। એટલે પેલા મિત્રએ એને રાય આપી કે ભાઈ કામ કરીએ કે બેઠા બેઠા નહીં, આપણે આડા થઈને સુતા સુતા ભલે પછી પેટ જમીન સાથે ગદલાય તો પણ સુતા સુતા આપણે આ ઇન્ડિયા ગેટ ની અંદર થી નીકળીએ। અને બંને મિત્રો ત્યાં આડા થઈ ગયા અને સુતા સુતા ઇન્ડિયા ગેટ ની નીચે થી વચ્ચે થી એવી રીતે જવા લાગ્યા અને આ પોલીસ વાળા એ દેખી લીધું કે આ બે પાગલો અહીંયા શું કરી રહ્યા છે। એટલે પોલીસે જોરથી બેના માથા ઉપર એક લાફો માર્યો, એવો તમાચો માથા ઉપર માર્યો કે આને તમર ગળી ગઈ। અને એક મિત્ર એ બીજા મિત્રને કહે છે જો કીધું તું ને કે ઇન્ડિયા ગેટ એટલો નીચો થઈ ગયો છે આપણે ગમે એટલા જોઈને ચાલ્યા કોઈ માથું તો ટકરાઈ ગયું, કારણ કે એના વિચારોમાં એનું એ ચાલે છે કે ઇન્ડિયા ગેટ નાનો થઈ ગયો છે એટલે આ માથું તે ઇન્ડિયા ગેટ સાથે ટકરાવવું છે। જ્યારે આપણી દ્રષ્ટિમાં મિથ્યાત્વ અને કર્તૃત્વ ભાવ પડ્યો હોય ત્યારે જગતમાં જે પરિણમન થાય એમાં એ જ ઘટિત કરીએ છે જે અહીંયા પડેલું છે। અને એ કર્તૃત્વ ભાવ એક સમય માટે પણ ઘટ્યો નથી, ઓછો થયો નથી, એ કર્તૃત્વ ભાવ એક ખંભે થી બીજા ખંભે ને બીજા ખંભે થી પાછું પહેલા ખંભે, એકનું કર્તૃત્વ મટીને તરત જ બીજાના ઉપર, બીજાનું કર્તૃત્વ ત્રીજાના ઉપર, આ કર્તૃત્વનો ભાવ તો એવો ને એવો ટકીને રહે છે। જેવી રીતે આપણે જોઈએ છીએ કે નનામી જતી હોય અને એક ખંભે થી કોઈ ઉચકતું હોય પછી તરત જ બીજો ખંભો, એ નનામી નું જે વજન છે વજન નથી ઘટતું, ખંભા બદલાતા રહે છે। આ કર્તૃત્વ બુદ્ધિ નો જે બોજો છે એવો ને એવો રહે છે, ખાલી પદાર્થો બદલાતા રહે છે। અને એટલા માટે અહીંયા અમૂલ્ય તત્વ વિચારમાં કે ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય, અમૂલ્ય તત્વની અનુભૂતિ થાય એના પહેલા આવા પ્રકારના તત્વના વિચારો આત્માથી સાધકોને હોય છે. જેને ચૈતન્ય તત્વની મહિમા જાગી એવો જીવ કે જેની સામે ત્રાજવું છે અને ત્રાજવામાં બે પલડા છે, એમાં એક પલડામાં તો ત્રણ લોકનો વૈભવ અને ત્રણ લોકની આ બધી સંપત્તિ ભૌતિક સાધનો અને બીજા પલડામાં આ ચૈતન્ય પરમાત્મા, અને જેનું આ ત્રણ લોક વાળું જે પલડું છે ત્રાજવું છે એ ઝૂકી જાય એ તો કયો અજ્ઞાની, પણ જેનું આ બીજું પલડું કે જેમાં ચૈતન્ય પરમાત્મા છે એ પલડું ઝૂકી જાય એ જ્ઞાની. ખરેખર આ બંને અજ્ઞાની છે. જ્ઞાની એ છે કે જેને જે બીજા પલડા ઉપર ચૈતન્ય પરમાત્મા છે એને તરત જ એ ત્રાજવા ઉપરથી નીચે ઉતારી લીધો, એમ માનીને કે ત્રણ લોકના વૈભવ ને સંપત્તિની સાથે પણ આની બરાબરી ન કરી શકાય એવો આ પરમાત્મા છે એટલે ઉતારો નીચે. બરાબરી બે વસ્તુની સમાન હોય ત્યાં કરી શકાય, પણ આમાં કોઈ એવી સમાનતા નથી, તેથી કરીને એ પરમાત્માને ત્રણ લોકના વૈભવ સાથે પણ જે બરાબર ન કરે એવી બરાબરી ન કરવા વાળો જીવ કે જેને ચૈતન્ય તત્વ અમૂલ્ય જણાયું છે. આ ચૈતન્ય તત્વ જે અમૂલ્ય છે એ અમૂલ્ય ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા આવા પ્રકારના તત્વના વિચાર ચાલે છે અને ત્યારે તે આ ત્રણ લોકની જનસંખ્યા એક અંતરથી એ ઉત્તર હોય કે ત્રણ લોકમાં કોણ છે, હું એક લોક બહુ વિરાટ છે, પણ એ વિરાટ લોક કરતા આ ચૈતન્ય લોક એનાથી વિરાટ છે. એ થેલી છે જે એક ફૂટની થેલી કે જેમાં કોઈ વસ્તુને રાખવામાં આવે છે, જે વસ્તુને એ થેલીમાં રાખવામાં આવી છે એ વસ્તુ થેલી કરતા તો નાની જ છે, કારણ કે એ વસ્તુ એ થેલીમાં સમાઈ જાય છે. ત્રણ લોક જ નહીં પણ લોક સહિતનું અલોક એવું આખું વિશ્વ, અને વિશ્વનું વર્તમાન નહીં પણ ભૂત વર્તમાન અને ભાવિ આ ત્રણેય કાળનું અને લોકાલોકનું આ બધું જ સ્વરૂપ જે જ્ઞાનની એક સમયની પર્યાયમાં સમાઈ જાય એવી કેવળ જ્ઞાનની પર્યાય. સીધી વાત છે કે જે જ્ઞાનની પર્યાયમાં આખું જગત સમાઈ ગયું એ જ્ઞાનની એક સમયની પર્યાય પણ આ જગતથી મહાન છે. તો એક સમયની જ્ઞાનની પર્યાય કે જે જગતના અનંત ધ્યેયોથી મહાન કે જેમાં સમાવીને બેઠી એવી જ્ઞાનની પર્યાય એક નહીં, આવી અનંત પર્યાયો હોવા છતાંય એક પર્યાય નહીં, એક બે ત્રણ આવી અનંત પર્યાયો હોવા છતાંય એ અનંત પર્યાય ઉપર દ્રષ્ટિ ન જાય અને ત્રિકાળી પર દ્રષ્ટિ રહે ત્યારે કે એને ત્રિકાળીને મહિમાવાન જાણી. અહીંયા ઘણા બધા લોકો હોય પણ એને નજરમાં ન લઈને હું કોઈ એકને નજરમાં લઉં તો તમને એમ લાગશે કે આ કોઈ મહાન લાગે છે જેના ઉપર નજર કરી છે. તો અનંત કેવળ જ્ઞાનની પર્યાય ઉપર દ્રષ્ટિ ન કરી એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરથી દ્રષ્ટિ હટતી નથી એવો જે ચૈતન્ય પરમાત્મા એ ઊંચો આના ઊંડા 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 આવા ઊંડા સૂક્ષ્મ રહસ્ય છે જે તમે સમજો. છે ચૈતન્ય પરમાત્મા એ સમયની પર્યાય. હવે સમજો આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે. એ સમયની કેવળ જ્ઞાનની પર્યાય કે જેમાં કહ્યું કે આ જે છે ને આ એક દ્રવ્ય, એક દ્રવ્યમાં અનંત ગુણ અને એક ગુણની ભૂતકાળની અનંત પર્યાય, વર્તમાનની એક અને ભવિષ્યની અનંતાનંદ. કારણ કે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગણો વધારે. તો ભૂતકાળની અનંત, વર્તમાનની એક અને ભવિષ્યની અનંતાનંદ, આ બધી અનંતાનંદ. તો એક ગુણની અનંતાનંદ પર્યાય, બીજા ગુણની અનંતાનંદ પર્યાય, ત્રીજા ગુણની અનંતાનંદ પર્યાય, આવા અનંત ગુણો, એ અનંત ગુણોની અનંતાનંદ પર્યાયો આ એક દ્રવ્યની, આવા અનંત દ્રવ્યો એના અનંતાનંદ ગુણો અને એની અનંતાનંદ પર્યાયો, આ બધું એક સમયની પર્યાયમાં જ છે. આમાં રહસ્ય એ છે કે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય છે. તો મહાવીર ભગવાનની કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, તો જ્યારે મહાવીર ભગવાનના કેવળ જ્ઞાનની એક સમયની જે પર્યાય, એ પર્યાયમાં આદિનાથ ભગવાનની કેવળ જ્ઞાનની અનંત પર્યાયો આ એક સમયની પર્યાયમાં જણાય છે. આ સમજવા માટે કે આ દિનાથ ભગવાનની અનંત કેવળ જ્ઞાનની પર્યાય, અને હમણાં કહ્યું કે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં તો અનંત જણાય છે, તો આ મહાવીર ભગવાનની એક સમયની પર્યાયમાં અનંત કેવળની, અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાય પ્રતિબિંબિત થાય છે, અને એ પર્યાયમાં પાછા અનંત અનંત જ્ઞેયો તો પ્રતિબિંબિત થાય જ છે. આવું બધું એક એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબિત થતું હોય ને એવી અનંત કેવળ જ્ઞાનની પર્યાયો જે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબિત થાય, તેમ છતાં એ પર્યાય ઉપર દ્રષ્ટિ ન જાય અને દ્રવ્ય પર દ્રષ્ટિ ટકીને રે, એવો જે ચૈતન્ય પરમાત્મા એ હું છું, એવો અહોભાવ જ્યારે આવે ત્યારે, હવે ત્યારે આમાં આશ્ચર્ય ન થાય કે કોઈ અહીંયા રૂપિયા પડ્યા હતા, ડોલર પડ્યા હતા, કોઈ લઈ જતું નાનું ત્યાં એના ઉપર ન જીવો. મોટી વાત શું અહીંયા તો કહે છે કે અનંત પર્યાયો ઉપર પણ જેની દ્રષ્ટિ નથી જતી અને સ્વરૂપમાં જે સ્થિત છે. તમે એક વ્યક્તિ એવી છે કે જે દસ દેશમાં ફરી છે અને એ વ્યક્તિને પૂછ્યું કે બતાવો કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો, અને એ વ્યક્તિએ કહ્યું કે અમેરિકા. એક એ અમેરિકા, અને બીજી વ્યક્તિ કે જે 100 દેશ ફરી છે અને તમે એને પૂછ્યું કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો, તો કે અમેરિકા. તો કે જેને આટલા બધા દેશને જોઈને પણ એને અમેરિકાને શ્રેષ્ઠ કયો, અને એ અમેરિકાને શ્રેષ્ઠ કયો. હવે તો પછી બીજા બધાને પૂછવાની શું જરૂર કે આટલું બધું જોયું એમાં પણ એને અમેરિકાને શ્રેષ્ઠ કહ્યું. એટલે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ જ્ઞાની કે જે શું જાણે છે, સમ્યક દ્રષ્ટિ જાણે છે. અહીંયા ટેબલ છે, ખુરશી છે, મારા ઘરમાં કોણ છે, પુત્ર છે, પત્ની છે, પરિવાર છે, સગા સંબંધી છે, રસ્તાઓ છે, ગામ છે, જે કઈ પણ જાણે છે, જે કઈ પણ એ જ્ઞાનમાં જાણે છે, એ જ્ઞાનમાં જાણે છે, એમાં એમને શ્રેષ્ઠ કોને પસંદ કર્યો કે ભગવાન આત્મા એ સૌથી શ્રેષ્ઠ છે. પણ એમાં એટલી મોટી વાત નથી. અહીંયા તો કે છે કેવળ ભગવાને આખા જગતને જાણીને એમાં ભગવાન આત્માને શ્રેષ્ઠ કર્યો છે. હવે સમ્યક દ્રષ્ટિ આત્મામાં શ્રેષ્ઠ ભગવાન આત્મા જણાઈ ગયો એમાં મોટી વાત નથી. કારણ કે કેવળ જ્ઞાનમાં આખું જગત જણાય, કોઈ ચૈતન્ય તત્વથી મહાન કોઈ નથી એવું અમૂલ્ય તત્વ તે હું છું, અમૂલ્ય તત્વ પર વિચાર કરવો કેવી રીતે, એના માટે અમૂલ્ય તત્વ વિચાર પર આપણી ચર્ચા ચાલી રહી છે. બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહી એકે ચડ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. પદાર્થોને ભોગવવા જાય ત્યારે પદાર્થમાં ક્યાંય પણ આનંદ નથી. કોઈ વ્યક્તિ એ વસ્તુને નથી ભોગવતો, પોતાના વિકલ્પોને ભોગવે છે. એટલા માટે કારણ કે મીઠાઈનો ટુકડો એ જીભ પર મૂક્યો અને ક્રિકેટની મેચ ચાલી રહી છે, મેચ દેખતી વખતે એ ટુકડો મોઢામાં મૂક્યો જમવા માટે બેઠા હતા. અને કોઈ પૂછ્યું કે કેવી છે મીઠાઈ, બરાબર છે ને, તરત જ કહ્યું કે અરે એક સેકન્ડ ઉભા રહો કે મારું ધ્યાન નતું, મારું ધ્યાન ક્યાં હતું. એ બીજો ટુકડો લીધો અને ચાલ્યો. તો એ પહેલો ટુકડો જયારે ગયો ત્યારે ત્યાં જીપ પર આવ્યો, ચાવી પણ લીધો છે, બધું કાર્ય ત્યાં થયું છે, પણ ધ્યાન ત્યાં હતું. વિકલ્પ આ મીઠાઈ નો નતો. કોઈ પણ જે વસ્તુને ભોગવતો હોય તો વસ્તુ તો ત્યાં જીપ પર હતી. વસ્તુ જીપ પર હતી પણ વસ્તુને ભોગવવાનો વિકલ્પ નતો. વિકલ્પો ત્યાં હતા અને એટલા માટે એ વિકલ્પ છે, એ વિકલ્પ જે છે એ વિકલ્પ એ ખતરનાક છે, ક્રિયા ખતરનાક નથી. ક્રિયાની રીતે જોઈએ તમને પૂછવામાં આવે તો આનું રહસ્ય ખ્યાલમાં આવશે. એ શરીર છે, એ શરીરને આપણે રોટલી નાખીએ અંદર, શાકભાજી અંદર નાખી, અને જો શાકભાજી અંદર નથી નાખતા તો શરીર શરીરનું કામ કરવાનું છે. શરીર એ કામ કરવાનું છે કે શરીર પોતે જ પોતાનું માંસ ખાવાનું છે. જો કોઈ વ્યક્તિ એક મહિના માટે વનસ્પતિ ખાય તો શાકાહાર એને ભોજન કર્યું છે, પણ જો એક મહિના સુધી એ વનસ્પતિ નહીં ખાય તો શરીર પોતે જ પોતાનું માંસ ખાવાનું ચાલુ કરી દે છે. તો સીધી વાત છે કે માંસનું ભક્ષણ થવું એ વધારે ઉત્તમ છે કે ભોજન કરીને શાકભાજી ખાઈ લેવી એ ઉત્તમ છે? તો પછી ઉપવાસ કામ કરવા, કારણ કે ઉપવાસ કરીને તો માંસ ખાવાનું થાય છે ને, ઉપવાસ ન કરીને શાકાહાર ભોજન થાય છે. તો પછી જ્ઞાનીઓ એ ઉપવાસ કેમ કર્યા અને કેમ કર્યા એના રહસ્ય છે. જ્યારે શાકભાજી મોઢામાં જાય છે ત્યારે શાકભાજી કે વનસ્પતિ કે રોટલી કે એ ખાવાનો વિકલ્પ છે. અને માંસ જે અંદર ને અંદર ખવાઈ રહ્યું છે એ ખાવાનો વિકલ્પ નથી. અને ક્રિયા ખતરનાક નથી, વિકલ્પ ખતરનાક છે. એટલા માટે ઉપવાસ કરવા, એ ઉપવાસ કરવા એમ નહીં કે પછી શાકભાજી ખાઈને માં ઓછી હિંસા માનીને ખાતું જ રહેવું ખાતું જ રહેવું ખાતું જ રહેવું. જોર વિકલ્પ કરવો છે કે વિકલ્પ છૂટ્યો કે નથી છૂટ્યો. જેમ કે આપણે તમને પૂછવામાં આવે કે તમે માસ્ક ચાખ્યું કે નથી ચાખ્યું, તમારી જીભ ઉપર અત્યાર સુધી આ જીવનમાં માસ્ક આવ્યું કે નથી આવ્યું, તમે તમારી જીભને માસ્ક પર લગાડી ક્યારે આજ સુધી કે ના આજ સુધી અમે જીવનમાં માસ્ક તો ચાખ્યું જ નથી, પણ ચાખ્યું છે. કારણ કે જીભ નિરંતર આ તાળવા ઉપર જઈ રહી છે. આ જે ઉપરનો તાળવા વાળો ભાગ છે એ માસ્ક છે, અને દિવસમાં કેટલી વારે માસ ઉપર જીભ ફરે છે, માસ ઉપર જીભ ફરે છે પણ એવો વિકલ્પ નથી, એટલા માટે માસ ભક્ષણનો કોઈ દોષ નથી. ક્રિયા અગત્યની નથી, એ વિકલ્પ જે છે એ મહત્વપૂર્ણ છે. એટલા માટે જ વિકલ્પ પર જોર આપ્યો. તમે જીન મંદિરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એવું કહેવામાં આવ્યું હશે કે અહીંયા અંદર પ્રવેશ કરો ત્યારે બહારની વસ્તુ બધી બહાર રહેવા દેવી, એમ બધું બહારનો વ્યવહાર અહીંયા ન કરવો, એવું ઘણું બધું કહેવામાં આવ્યું હશે. ભણ્યા છે નિસહી 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 અંદર પ્રવેશ કરીએ છીએ, ત્યાં તો નિયમ કરી નીકળ્યા ને નિસહી નિસહી નિસહી. અહીંયા અંદર પ્રવેશ કરીને પાછા બધું દર્શન કર્યા, દર્શન કરીને સતત પર્સ કાઢ્યું, પર્સ કાઢીને એમાંથી બે ચાર ડોલર જે કઈ જૂની ફાટેલી નોટ હતી અંદર નાખી દીધી. અંદર પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે હું હવે કઈ પણ સંસારનું કોઈ પણ કાર્ય અહીંયા નહીં કરું. કામ તો સારું છે, દાનનું કામ કર્યું છે, દાનનું કામ કર્યું છે, પણ જે જગ્યા ઉપર કર્યું છે જગ્યા ઠીક નથી. મંદિરમાં જયારે પ્રવેશ કરીએ છીએ ત્યારે ભગવાનના દર્શન કરીને ભગવાનને ભૂલવા માટે મંદિરમાં આવીએ છીએ. ભગવાનને યાદ કરવા નહીં, યાદ તો ઘરે જ આવી ગયા હતા એટલે તો મંદિરે આવ્યા, પણ ભગવાન મને આપની ઘરે બહુ યાદ આવતી હતી અને હું મારા આત્માના ધ્યાનમાં લીન નતો થઈ શકતો, બહુ વિકલ્પ આવતા હતા તમારા, તો તમને ભૂલવા માટે અને મારામાં લીન થવા માટે વિચાર આવ્યો કે લાવ અહીં આવી જાઉં. જેટલા પણ ભગવાનના વિતરાગી પરમાત્માના મંદિરો પરમાત્માને યાદ કરવા નહીં, પરમાત્માને ભૂલીને પોતાનામાં લીન થવા માટે હોય છે. અને આપણે પરમાત્માને તો ભૂલતા નથી, રૂપિયા નહીં યાદ, ડોલર ને યાદ કરીએ છીએ. તમે જો જમવા માટે બેઠા હો અને થાળી ઉપર બેઠા હો, આ જે પેટની પૂજા, એ પેટ પૂજા કરવા બેઠા હો ને, તમે ક્યાંય તમે ગયા હો ભોજનશાળામાં તીર્થોની જાત્રાએ ગયા હો, થાળી ઉપર બેઠા હો ત્યાં તમને પેલો આવે માણસ અને કે લાવો 50 રૂપિયા, તમને લાગશે કે અહીંયા ક્યાં બધો વ્યવહાર કરે છે રૂપિયાનો, અને ક્યાંય પણ થાળી ઉપર કોઈ જગ્યાએ રૂપિયા નથી મંગાતા કોઈ પણ ભોજનશાળામાં, એનું કાઉન્ટર બહાર, રૂપિયા વાળો બધો વ્યવહાર બહાર રાખો. પેટની પૂજા કરો ત્યાં નહીં, તો પેટની પૂજામાં પણ રૂપિયાનો વ્યવહાર નહીં, તો પરમાત્માની પૂજા થતી એમાં રૂપિયાનો વ્યવહાર ક્યાંથી ઘૂસી ગયો? જરૂર દાન આપો, લાખો નહીં કરોડો નહીં અબજો નું દાન આપો, પણ એક ડિપાર્ટમેન્ટ અલગ રાખો. વિતરાગી પરમાત્મા પાસે આવો ત્યારે એક જ કે ભગવાન આપનું જે આ સ્વરૂપ છે એ સ્વરૂપ એના દર્શન કરીને હું મારા સ્વરૂપમાં લીન થવા માંગુ છું, મારા સ્વરૂપમાં લીન થવાનું કાર્ય ઉત્તમ છે. દાન દેવું ખોટું નથી, જેમ એકાદનું કરવા બેસો તો કામ ઘણું સારું છે, પણ અહીંયા કરીએ બરાબર નહીં. ભગવાનની સામે આવીને ઘણા બધા સારા કામ છે જે ભગવાનની સામે નથી થતા. એવી રીતે મેં હજારો શાસ્ત્રોમાં ક્યાંય પણ એ નથી ઉલ્લેખ વાંચ્યો કે લખ્યું હોય કે જિનેન્દ્ર ભગવાનના મંદિરમાં દાન પેટી રાખવામાં આવે. કોઈ વાંચ્યું હોય તો મારી પાસે લાવે. જિનેન્દ્ર ભગવાનના મંદિરમાં દાન પેટી, એટલા માટે આ તો ક્ષત્રિયોનો ધર્મ હતો, વાણિયાના હાથમાં આવી ગયો, વેપારીના હાથમાં આવી ગયો, અહીંયા આવા હાલ થઈ ગયા. ભગવાનના દર્શન કરવા આવો એક જ ધ્યેય, જે કરવું હોય બહાર કરો. એક સ્થાન એવું પવિત્ર કેમ નથી રાખતા? દુકાન માં હતા ડોલર, ઘર માં હતા ડોલર, ઓફિસ માં બેઠા હતા ડોલર, બધે જ્યાં જતા હતા ત્યાં ડોલર ડોલર ને ડોલર. એક સ્થાન તો એવું રાખું છું જ્યાં ડોલર થી મુક્તિ મળે અને પરમાત્મા ની ભક્તિ થી સ્વરૂપ માં જાઉં. એક સ્થાન તો એવું પવિત્ર રેવા દેવું હતું. એક સ્થાન એવું રેવા દો. આ સ્થાન ને એ કોઈ પણ, આ દિવાળી નો જે તહેવાર છે ને, દિવાળી નો તહેવાર એ લક્ષ્મી ની પૂજા, એ જ્ઞાન ની પૂજા હતી. જ્ઞાન એ લક્ષ્મી છે. આ ધૂળ એ લક્ષ્મી નહી, જ્ઞાન એ લક્ષ્મી છે. હું સદાય સાધકો ને કહું છું કે અમેરિકા આટલું ડોલર નું દીવાનું છે, પણ અમેરિકા નો ડોલર ની પૂજા નથી કરતા. આટલું ડોલર નું દીવાનું પણ ડોલર ની પૂજા નહીં કરે. ડોલર ની પૂજા અમેરિકામાં થાય છે, પણ એ લોકો કરે છે જે ભારતમાં રૂપિયા નહીં કરતા હતા, એને અહીંયા ડોલર ની ચાલુ કરી છે. કેમ ખબર છે? એનું કારણ છે, કારણ કે ડોલર ની પૂજા કરવી એટલે મહાપાપ ની પૂજા કરવી. કેમ કે ડોલર જે છે, ડોલર શું છે, ડોલર તમારી પાસે રાખ્યા એ પરિગ્રહ છે કે નહીં? કે $5 $1 પણ ખિસ્સામાં છે તો પરિગ્રહ છે. ડોલર એ પરિગ્રહ છે, અને પરિગ્રહ એ પાંચમા નંબર નું પાપ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, તો પરિગ્રહ પાપ છે, અને ડોલર પરિગ્રહ છે, તો ડોલર ની પૂજા એ પાપ ની પૂજા થઈ. પરમાત્મા જે વિતરાગી છે, જે પાપ નહીં, જે પુણ્ય થી પણ પાર થઈ ગયા છે, એવા પરમાત્મા ની પૂજા મૂકીને પાપ ની પૂજા ચાલુ કરી, અને એ પાછી ભગવાન ના નામ. કાળ જે છે ને, આ કાળમાં જો સત્ય બારમાં નહીં લાવવામાં આવે તો હવે એના માટે થોડા સ્પષ્ટીકરણ કરવા જરૂરી છે. બહુ ઊંડા રહસ્ય છે. ભગવાનની જયારે ભક્તિ કરીએ છીએ ત્યારે ત્યાં એ વિકલ્પ ન આવે. વિકલ્પ ખતરનાક છે. તમને કહ્યું હશે તમારું મોઢું ચોખ્ખું કરીને અંદર આવો. મોઢું બિલકુલ ચોખ્ખું જોઈએ, મોઢામાં કઈ ન જોઈએ. મોઢું કોઈ દિવસ ચોખ્ખું થાય છે? એક વ્યક્તિ મારા પ્રવચનમાં બેઠી હતી, ઘણા વખત પહેલાની વાત છે, અને એ વ્યક્તિ મોઢામાં પાન રાખીને બેઠી. તો મેં એને કહ્યું કે ભાઈ, આ પ્રવચનમાં બેઠા છો, તમે પાન બહાર કાઢીને આવો તો સારું. મને કે કેમ? મેં મોઢું ચોખ્ખું કરી આવો. તો મોઢું ચોખ્ખું પાન બહાર કાઢી નાખ્યું અને કોગળા કરી લીધા. પછી મને કે તમે બહાર આવો. હું બહાર ગયો. મને કે મારું મોઢું કેવું દેખાય છે? બરાબર ચોખ્ખું? મેં કીધું ચોખ્ખું. તો પાણી મોઢામાં નાખ્યું અને મોઢામાં પાણી નાખીને પાણી બહાર કાઢ્યું. મને કે આ પાણી જે બહાર કાઢ્યું એ ગંદુ નીકળ્યું કે ચોખ્ખું નીકળ્યું? મેં ગંદુ. તો કે મારું મોઢું તો ચોખ્ખું હતું, તો પાણી ગંદુ કેમ બહાર નીકળ્યું? એટલે 1000 વાર પણ જો મોઢામાં ગોગળા કરો તમે, 1000 ગોગળા, અને 1000 ને 1 વાર મોઢામાં પાણી નાખો તો એ પાણી ગંદુ નીકળશે. કારણ કે મોઢું તો સદાય ગંદુ જ રહે છે, ચોખ્ખું ક્યાં થાય છે? તો કે જયારે મોઢું સદાય ગંદુ જ રહે છે તો મોઢામાં પાન હતું ત્યારે ગંદુ હતું, અને 1000 વાર ગમશું તો એ ગંદુ જ રહેવાનું છે, તો શું કામ પાન કાઢવાનું કીધું? કારણ કે મોઢું તો ગંદુ જ, એનો સ્વભાવ જ. ત્યારે એને કીધું કે મને તારા પાન થી કોઈ વાંધો નતો, તું પાન ખાતો તો એ માનતો હતો, પણ તું પાન નતો ખાતો, પાન તારો ઉપયોગ ખાતો હતો, તારા વિચારોને ખાતો હતો. ઘડીએ ઘડીએ તારા વિચાર છે પાન તરફ જતા હતા. તને એમ લાગે છે કે હું પાન ખાઉં છું, પણ પાન તારા વિચારોને ખાઈ રહ્યા છે, અને એ ખતરનાક છે. મોઢામાં પાન હોવું એ ચોખ્ખું છે કે ગંદુ છે, એનાથી મતલબ જીવન મારા વિકલ્પ થાય છે. જો ઘણી વાર આપણને આવું થાય, ભોજન કર્યા પછી દાંતમાં મોઢામાં અહીંયા કોથમરી ફસાઈ જાય, તો કોથમરીનો એક કણકનું પણ એક ફસાઈ ગયું હોય તો ઘડીએ ઘડીએ આપણી જીભ ત્યાં જાય. એમ ઘડીએ ઘડીએ જીભ ત્યાં જાય. એટલે એટલી એવી કોથમરી નું આટલું તણકલું એ વિકલ્પ નું કારણ બને છે. કે જો ને અહીંયા કોથમરી છે, કોથમરી છે, કોથમરી છે, વિકલ્પ નું કારણ બને છે. કોથમરી હોવી એ ખતરનાક નથી, એમાં નુકસાન કઈ નથી, એનો વિકલ્પ નુકસાન કરે છે. પેટમાં 100 ગ્રામ કોથમરી પડી છે પણ એને ખાલી કરવાનું નહીં કીધું, પણ અહીંના કણકલો જે છે ને એને તમે મોઢું ચોખ્ખું કરી જાવે એમ કીધું. મોઢું ચોખ્ખું કારણ કે જે વિકલ્પ તમને કરાવે છે એ વિકલ્પ થી તમે છૂટી શકો, કારણ કે વિકલ્પ નું બંધન એ બંધન છે ને વિકલ્પ થી મુક્તિ એ મુક્તિ છે. હવે જયારે ઉપયોગ જે છે એ ઉપયોગ પરમાં જાય છે ત્યારે વિકલ્પ થી ભોગો ને ભોગવે છે. અને ખરેખર એ કઈ વસ્તુ છે એ વસ્તુ એની નજરમાં ક્યાંય નથી આવતી ત્યારે પોતાની વૃત્તિઓ છે રસ્તો કરીને એ પોતાની વૃત્તિઓ જ પોષાઈ રહી છે. સામે કોણ છે એ આપણને નથી દેખાતું, પોતાની વૃત્તિઓ એ બહુ જોર કરે છે. ખૂટી કઈ છે આપણે એ નથી દેખતા, આપણે એ જ દેખીએ છીએ કે કોટ મારો ટંગાઈ રહ્યો છે કે નહીં, કયો વસ્તુ કઈ વસ્તુ કે કયો વિષય મારા નજરની સામે છે એ નહીં. આપણે દોષ બીજા ઉપર નાખીએ છીએ કે આના કારણે મને ભાવ થાય છે, આના કારણે મને ભાવ થાય છે. કોઈના કારણે ભાવ નથી થતા, તમારામાં કેવા ભાવ પડેલા છે એ નિમિત્તમાં સામે આવ્યું એટલે તમને ખબર પડી કે પહેલેથી આવા ભાવ પડેલા. હું સદાય સાધકોને કહું છું કે થર્મોમીટર થી તમે તાવને માપો છો ને તમે થર્મોમીટર ને ફેંકી દો છો કે તોડી નાખો થર્મોમીટર, કેમ? કારણ કે થર્મોમીટર તાવને લાવે છે. જો 104 તાવ, થર્મોમીટર તાવને લાવતો નથી, થર્મોમીટર બતાવે છે કે તમારામાં ઓલરેડી આટલો તાવ પડેલો છે. કોઈ પણ મિત્ર, કોઈ પણ શત્રુ રાગ કે દ્વેષ નથી કરાવતો, એ બતાવે છે કે તમારામાં આવો કચરો પહેલેથી પડેલો છે. એ થર્મોમીટર છે અને થર્મોમીટર ને તોડવાથી બીમારી નહીં મટે, દવા લેવાથી બીમારી મટશે. અને ગુરુના જ્ઞાનની ઔષધિ એ પરમ ઔષધિ છે, એ બીમારી મટાડનારી છે. પણ આપણે એ જ કામ કરીએ છીએ કે બસ થર્મોમીટર તોડો, આનાથી નથી બનતું, આનાથી દૂર ભાગો, આનાથી નથી થતું, આનાથી દૂર ભાગો. આ વસ્તુને જોતા આમ થાય છે નહીં. અભ્યાસ કરવામાં આવે જાગૃતિનો કે મારા અંદર જ કશાયનો કચરો પડે છે. જે પણ ભોગવટો થાય છે ભોગવટો વસ્તુનો નથી થતો, આ પોતાના ભાવોને ભોગવીએ છીએ, પોતાના ભાવોને ભોગવીએ છીએ. હવે હું અહીંયા બેઠો છું, કોઈ અહીંયા અંદર આવ્યો, મેં એમને જોયા, પણ મેં એમને ન બોલાવ્યા. કેમ કે એ મને પેલા બોલાવ્યા, પેલા મને જયજીનેન્દ્ર કરવા મારી સામે આવે, પણ એને ખબર નથી કે હું પણ અહીંયા બેઠો છું. એ આવ્યા ને એ રીતે જેમ બીતી ગયા ને હું રાહ જોઈને બેઠો છું કે ક્યારે મારી પાસે આવે ને જયજીનેન્દ્ર મને કરે. રાહ જોઈ ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, એ ભાવ ભવાઈ રહ્યો. અને ત્યાં જેની નજર પડી, એની નજર પડતા જ તરત એમણે કીધું અરે તમે જયજીનેન્દ્ર. તો 10 મિનિટ સુધી અહીંયા મને ભાવ થયા, 10 મિનિટ સુધી દુઃખી કોણ રહ્યું? હું ક્યારે બોલાવશે, ક્યારે બોલાવશે, કે એને તો કઈ નથી. દુઃખ કોને ભોગવ્યું? દુઃખ મેં પોતે ભોગવ્યું આ અહંકારના ભાવના કારણે. જે ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે વૃત્તિની મલિનતા જે છે પોતે જ પોતાના ભાવ ને, ત્યાં એને કોઈ એ વ્યક્તિ મારવા પીટવા કઈ કરવા નથી આવી, પોતાના ભાવ. એટલા માટે જીવનમાં હંમેશા આવો અવસર બીજાને ન આપવો ક્યારે ક્ષમા માંગવાનો. હંમેશા જો આપણે પહેલો ચાંસ પહેલા નંબર ઉપર પોતે ઉભા રહીએ છીએ એટલે ક્ષમા જે છે ક્ષમા માટે પહેલે પોતાય, એમ નહીં કે બીજો મને માંગે પછી હું એની પાસે ક્ષમા માંગુ. કારણ કે આવું અદભુત કામ હું પેલા મારા હાથે કેમ ન કરું, તેને કેમ કરવાનું? કારણ કે વિકલ્પોથી હું પોતે દુઃખી થઈ રહ્યો છું, વિકલ્પોથી હું પોતે તડપી રહ્યો છું, કારણ કે વિકલ્પ દુઃખનું કારણ છે. જ્યાં પણ આ 131 દેશોમાં 5000 થી વધારે લોકો એમણે માંસાહારનો ત્યાગ કર્યો છે, એ લોકોને મેં ક્યારેય પણ એમ નથી કીધું કે હું માંસ ખાવાનું છોડો. એ સી ફૂડ ખાવા વાળા, એ દેડકા ને એવું ખાવા વાળા લોકોની બાજુમાં હું બેઠું છું અને મારો હાથ એના ખંભા ઉપર હોય છે. એને એટલા જ વાત કરી લે કે તું મને ખાલી એટલું બતાવ કે આમાં જે તને રસ આવી રહ્યો છે એ રસ તને શેનો આવી રહ્યો છે, એ રસ અને માસ નો આવી રહ્યો છે કે તારા વિકલ્પો માંથી તું રસ લઈ રહ્યો છે. તું પોતે પેલા વિચાર કરે, તું પોતે વિચાર કરી નિર્ણય કર. આવી રીતે 5000 લોકો એ છોડ્યું છે. એમ નથી કીધું કે તું ખાવાનું છોડી દે, નહીં, તું પોતે વિચાર સ્વતંત્રતા તું નિર્ણય લે. કારણ કે દરેક જીવને પોતે પોતાનો નિર્ણય લેવાનો અધિકાર. કોઈ જીવના પેટમાં ચાકુ ઘૂસાવી દેવું કે એની હિંસા નથી. અસલી હિંસા એ છે કે તમે જે માનો છો અને એવી આશા અને અપેક્ષા અને ઈચ્છા એવી રાખવી કે તારે પણ આ માનવાનું જેવું હું માનું છું, તમે એની હિંસા કરી નાખી. એટલા માટે જ્ઞાની ક્યારે એમ નહીં કે તું આમ કરી ના, કે છે મને આવો અનુભવ થયો છે, હવે તારા ઉપર છે, તારે શું કરો. તું સ્વતંત્ર છે, કારણ કે દરેક આત્માને સંસારમાં ભટકવાનો અધિકાર છે. તારે કરવું એ કર, સ્વતંત્ર છોડી દે. કે છે મને આવો અનુભવ થયો છે, મારું આવું માનવું છે, હું આવું જાણું છું. જરૂરી નથી, તને યોગ્ય લાગે છે તું કર. જયારે જીવ વિચાર કરે છે ત્યારે સત્યનો નિર્ણય કરીને પાપના કાર્યથી બચે છે, પુણ્યથી પણ બચે છે, અને સહેજે એ શુદ્ધ ભાવ શુદ્ધ પરિણતિ રૂપ ધર્મને પ્રાપ્ત કરે છે. તેથી કરીને અહીંયા સૌથી પહેલા છે કે જયારે તમારો વિકલ્પ કે પરપદાર્થો માટે એ પરપદાર્થોમાં તમારા વિકલ્પ જયારે દોડતા હોય છે ત્યારે બે નુકસાન થયા છે. એક તો એ, એને આ રીતે સમજો કે એક વ્યક્તિ આજે દુકાન પર કે ઓફિસમાં નહીં બેઠી અને બપોરના 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એ વ્યક્તિ પિક્ચર જોવા જતી રહી, તો પિક્ચર જોવા જતી રહી એ વ્યક્તિને બે નુકસાન થયા. એક નુકસાન તો એવું થયું કે એને જે પિક્ચરની જે ટિકિટ હતી કે જે $20 ની ટિકિટ હતી, તો $20 નું નુકસાન ગયું. આ પહેલું નુકસાન. અને એક નુકસાન એવું ગયું કે 3 કલાક જે થિયેટરમાં રહી અને ઓફિસમાં ન રહી, તો જે એને $20,000 નો ફાયદો થવાનો હતો એ ન થયો. આ બે નુકસાન છે. તો ત્યાં તો પિક્ચરમાં જવાથી તો $20 નું નુકસાન છે, પણ અહીંયા ન રહેવાથી એ $20,000 નો બિઝનેસ એ થતો તો એ ચૂકી ગયો. બે નુકસાન છે. અને ખાસ વાત એ કે જ્યાં ગયો છે ત્યાં એનું નુકસાન એટલું નથી જેટલું નુકસાન અહીંનું છે. પર પદાર્થમાં લીન થવામાં એટલું નુકસાન નથી જેટલું નુકસાન પોતાનામાં ન રહેવામાં છે. પર પદાર્થમાં લીન થાય તો રાગ ને દ્વેષના ભાવમાં એ થોડા કર્મોને બાંધે છે, એના ફળમાં નરક નિગોળને ભોગવી લે, આટલું નુકસાન. પણ પોતાના આત્મામાં નથી રહેતો ત્યારે અનંત આનંદના ભોગવટાથી વંચિત રહી જાય છે. એ બહુ મોટું નુકસાન છે, કારણ કે આ સમયે પોતાના ઘરમાં રહ્યો હોત તો અનંત આનંદને ભોગવી શકતો હતો. અનંત આનંદના ભોગવટાને સુખને પ્રાપ્ત કરવા જાય છે, ઇન્દ્રિય સુખને પ્રાપ્ત કરવામાં ઇન્દ્રિય આનંદને ગુમાવી દે છે. અને ભોગવવા કોણ જાય છે? ભોગવવા એ જાય છે જે દુઃખી છે. સદાય ભોગવટો સુખી નથી કરતા, દુઃખી કરે છે. કારણ કે હાથ આમનો આમ જ છે અને આ હાથને હવે આમ હલાવવામાં આવે તો હાથને આ રીતે કોણ હલાવશે? કે જેને આમને આમ હાથ રાખીને થાક લાગી ગયો એ હાથને હલાવશે? અહીંયા થાકેલો છે, કઈક નવું કરું. ભોગોને ભોગવવા એ જાય છે જે સુખી છે, અને લાવ દુઃખને દૂર કરીને સુખી થાવ. સુખી ભોગને ભોગવવા તો કામ જાય, અને એટલા માટે જ છે જે દેશોમાં ભોગવટાની અંદરની વૃત્તિ અંદરની વધતી જાય છે, એનો મતલબ એમ નથી કે સુખી સમૃદ્ધ દેશ છે, કે અંદરમાં એટલા દુઃખી છે કે આટલા ભોગવટાની જરૂર પડે છે. તમે બધાએ સાંભળ્યું હશે કે ચક્રવર્તીની જે પટરાણી છે એ પટરાણીને માસિક કર્મ ન થાય ને એને પ્રકૃતિ ન થાય. કેમ ન થાય? કારણ કે જો એટલા ટાઈમ માટે માસિક કર્મને પ્રકૃતિ થાય તો એટલો ટાઈમ ચક્રવર્તીનો ભોગ બંધ રહે, અને ચક્રવર્તી નો ભોગ બંધ રહે પણ ચક્રવર્તી નું પુણ્ય નો ઉદય એવો હોય છે કે નિરંતર ભોગ મળતો રહે. એટલો એનો ચક્રવર્તી નો પુણ્ય નો ઉદય છે કે એને ભોગ મળતો રહે છે. એ ભોગ મળે છે એ ચક્રવર્તી સુખી છે એમ નથી બતાવતા. ચક્રવર્તી નું દુઃખ એટલું બધું છે, એટલું બધું દુઃખ છે કે જેના કારણે એને દુઃખ ને દૂર કરવા નિરંતર ભોગ ની જરૂર પડે છે. એ વધુ દુઃખી છે. સીધી વાત છે કે એક વ્યક્તિને ભૂખ લાગી, બીજીને પણ ભૂખ લાગી. પહેલી વ્યક્તિને પૂછ્યું કે કેટલી રોટલી, કે બે રોટલી. બીજી વ્યક્તિને પૂછ્યું કેટલી રોટલી, કે દસ રોટલી. તો દસ રોટલી વાળો જે છે ને વધારે ભૂખ છે, કારણ કે વધારે ભૂખ છે એને મટાડવા વધારે રોટલી ની જરૂર પડી, ઓછી ભૂખ છે એને મટાડવા માટે ઓછી રોટલી ની જરૂર પડી. તો જે જીવને દુઃખ વધારે છે એને દુઃખ ને દૂર કરવા વધારે ભોગોની જરૂર પડી, ઓછું દુઃખ છે ઓછી વસ્તુની જરૂર પડી. અને મુનિરાજો ને દુઃખ નથી કેવું કે જેવું અજ્ઞાનીઓને ગ્રહસ્થો ભોગવે, એટલે મુનિરાજો ને પરિગ્રહ નથી, વસ્ત્રની પણ જરૂર ન પડી. કે કઈ અંદરમાં એવું કઈ દુઃખ ભોગવતા હોય તો લાવ દૂર કરવા, લાવ કઈ વસ્તુને ભેગી કરું. એટલા માટે છે આ એક રહસ્યપૂર્ણ વાત સમજમાં આવે કે વસ્તુને ભોગવનારો કે વસ્તુને ભોગવનારો સુખી નથી, વસ્તુને ભોગવનારો મહાદુખી છે. અને આનો બોધ તમને ત્યારે થાય કે જ્યારે તમારી પાસે આખી પૃથ્વીનો આખા લોકનો બધો જ વૈભવ તમારી પાસે આવે. સંસારમાં સુખ નથી એની ખબર ખરેખર એક વ્યક્તિ આ સંસારમાં ન રહી જો એને સંસારનો બધો વૈભવ પ્રાપ્ત થઈ જાય. એ સંસારમાં એટલે છે કારણ કે પ્રાપ્ત નથી થયો, પ્રાપ્ત થઈ જાય તો એનું અહીંયા સંસારમાં રહેવું એ ભારે પડે. કારણ કે આશા હતી કે કાલે કદાચ મને મળશે તો હું સુખી થઈશ, અને મળ્યો અને સુખ તો ન મળ્યો, એટલા માટે એ ભોગ વ્યર્થ થઈ ગયા, તત્વ સંન્યાસ લઈ લેશે. બધો વૈભવ જેને મળી ગયો તત્વ સંન્યાસ લઈ લેશે, એને બોધ થઈ ગયો. હવે કઈ બાકી નથી રહ્યું, આ તો કઈ રહ્યું ને કઈ બાકી નથી. ત્યારે એ લાગે છે કે બસ જે બાકી રહી ગયું છે લાવ એને પ્રાપ્ત કરી લો. પણ કોઈ સમજદાર એવા છે પ્રાપ્ત થયા પહેલા છે, બધો વૈભવ પ્રાપ્ત થયા પહેલા છે, સમજણ થી તત્વ વિચાર થી પાછા વળે છે. તત્વ વિચાર ની એટલે જરૂર છે, એ તત્વ વિચાર કરતા જીવ એ પાછો વળે છે. જેટલું જેટલી સંપત્તિ વધતી જાય એવે મંદિર નો ખાલીકો ખબર પડે છે. એક વ્યક્તિ છે કે જે શહેરમાં રહે છે જેની પાસે ઘણી સંપત્તિ છે, એક વ્યક્તિ છે જે ગામડામાં રહે છે જેની પાસે સંપત્તિ બિલકુલ નથી. અને ડોક્ટરે કહ્યું કે તમારો આ દીકરો છે એ દીકરા માટે હોસ્પિટલમાં લઈ જવો પડશે, 1 કરોડ નો ખર્ચો. એની પાસે 1 કરોડ નથી ને છોકરો ન બચ્યો. એટલે તરત જ એના મગજમાં એ વાત એવી ઠસાઈ ગઈ કે 1 કરોડ રૂપિયા હોત તો છોકરો બચી જાય. પૈસા કામ કરે છે, પૈસા ન હો 1 કરોડ હોત તો છોકરો બચી જાય. અને શહેરમાં મુંબઈમાં 1 કરોડ પડી રહી છે અને ડોક્ટરે કહ્યું કે 1 કરોડ ની જરૂર છે, તરત જ 1 કરોડ નો ચેક લખી આપ્યો અને દવાખાને જ લઈ જતા હતા કે ત્યાં જ મરણ થયું. ત્યાં એને ખબર પડી કે રૂપિયા કામમાં આવતા નથી. જયારે જેની પાસે છે એને વધારે બોધ થાય છે. એટલા માટે તીર્થંકર મહાપુરુષો જેમની પાસે રાજા સમ્રાટ કે જેમને બધું પ્રાપ્ત થયું હતું અને બધું કરી જોયું, તલવાર ઉપાડીને જોયું પણ હાથમાં કઈ ના આવ્યું, પછી એ વ્યર્થ લાગ્યું. અને જરૂરી નથી કે આ ભાવમાં હવે તમને જેને વ્યર્થ લાગે એ અગત્યનું એ છે. વ્યર્થ લાગવું એ અગત્યનું છે, વ્યર્થ લાગવું એ અગત્યનું છે. અને એના માટે જરૂર નથી કે આ ભાવમાં ભોગવટો કરવો અને તલવાર ઉપાડવી, કારણ કે વ્યર્થ લાગવા માટે અનુભવ થવો જરૂરી છે કે તલવાર વ્યર્થ છે. જરૂરી નથી કે આ ભાવમાં તમે ઉપાડો. જો પૂર્વ ભાવમાં ઉપાડેલી તલવાર તમારા અંદર સ્મરણમાં આવી જાય તો આ ભાવમાં પણ તમે પાછા વળી શકો છો. એટલા માટે અન્ય મતમાં એમ કીધું કે નાની ઉંમરમાં તમે દીક્ષા ન લઈ શકો, સંન્યાસ ન લઈ શકો, ગણપણમાં સંન્યાસ લેવાનો. ગણપણમાં સંન્યાસ લો, ભોગવી લો સંસાર પહેલા અને ગણપણમાં સંન્યાસ લો. વિતરાગી પરમાત્મા કહે છે કે નાનું બાળક પણ દીક્ષા લઈ શકે, પણ કોણ એના પાછળ રહસ્ય છે. જો 80 વર્ષનો ઘરડો, એ દાદાજી 80 વર્ષના થયા, આ ભાવમાં ઘણા ભોગો ભોગવ્યા, પણ ભોગવેલા ભોગ અસાર છે એવો બોધ જો ન થાય તો એ દાદાજીને દીક્ષા લેવાનો અધિકાર નથી. અને કોઈ 11 વર્ષનું બાળક જેને પૂર્વના જે ભોગો ભોગવેલા હતા એ અસાર છે એવું જો સ્મરણમાં પણ આવી જાય, એવું સંસ્કારમાં વણાયેલું હોય તો આ ભાવમાં 11માં વર્ષે તે સંન્યાસ લેવાનો અધિકાર છે. કારણ કે આત્મા આ ભાવનો જ નથી, એ તો અનાદિથી છે. તેથી કરીને બાળક અને વૃદ્ધના ભેદ નહીં, ભેદ આ જરૂર પડશે કે એ જીવને બોધ થયો કે નહીં અસારતા, અસારતાનો બોધ થયો કે નહીં. બોધ બહુ અગત્યનો છે. એ બોધ તમને તમારા જીવન કુંદકુંડ આચાર્યને 11માં વર્ષે તે મુનિધન અંગીકાર કરે. નાના બાળક હતા પણ પૂરો ભવનું બોધ હતો, સ્મરણ હતું, પૂરો ભવના સંસ્કાર હતા. એના બળ પર જ તે નાના બાળક અને મોટાનો પછી ત્યાં ભેદ જ મટી જાય છે, ભેદ જ મટી જાય છે. મારી ઉંમર જયારે 7 વર્ષની હતી ત્યારે હું સ્કૂલ નો બેગ નીચે રાખું એની પહેલા તે ઘર પર લોકોની લાઈન લાગતી હતી, પતિ પત્ની ઝઘડા લઈને આવતા તો સોલ્યુશન કરાવવા માટે કે તમે બતાવો કે આ ઝઘડા કેમ મટાડવા. પત્નીએ આમ કીધું, પતિએ આમ કીધું, હું એને કહેતો કે હવે તમે આમ નહીં, તમે આમ કરશો. પતિ કામ પરથી આવે છે, તમે તમારી બેનપણીઓ સાથે ગપ્પા લગાવો છો એ નહીં લગાવતા, એને પાણીનો ગ્લાસ તમે આપજો. આખા દિવસ થી કામ કરીને અહીંયા ઘરે પાછો આવ્યો છે, મને કેમ ખબર 7મા વર્ષે કેમ ખબર. લોકો આવતા હતા ઘરે અને બેસતા હતા. તમારે જરૂરી નથી કે સંસાર નવો માંડવો પડે, અને જરૂરી નથી કે 80 વર્ષના ને આ ભાવના ભોગને ભોગવીને બોધ થઈ ગયો હોય. બોધ જે છે અંતર થી પ્રગટે છે, ચામડાની ઉંમર વધવાથી નહીં. એટલા માટે જાગૃતિ રહી તમારી અંદર માટે, આ બોધ અંતર માં રહી, અંતર થી તમને પ્રગટ થાય. કોઈ ઉંમરના ભેદ ત્યાં નથી રહેતા, એટલા માટે જ કોઈ ભેદ નથી રહેતા. તમે બધા જ અહીંયા દેખો છો, મને કોઈ એક વ્યક્તિ પણ અહીંયા જે સાંભળી રહ્યું છે મારી વાતને ધ્યાન, આ એક નાની બાળકી સિવાય કે જેની ઉંમર મારા કરતા નાની હોય, કેમ નથી નાના છોકરા તમારા ઘરમાં, કેમ નથી લાવતા એ છોકરાઓને અહીંયા, કે નથી સાંભળતા, નથી સાંભળતો, એને રસ જ નથી પડતો, રસ જ નથી પડતો. એનો પણ કાળ આવશે, એની પણ ઉંમર આવશે. નહીં, ઉંમર આવતા ધર્મ નથી આવતો, ઉંમર આવતા ધર્મ નથી આવતો. અંદરથી પૂર્વનું બીજ જો તમારું રોપાયેલું હોય, તમે સ્કૂલે જતા હોવ, તમે 7 વર્ષના હોવ, તમારા પાછળ સ્કૂલનો બેગ હોય અને તમે ધ્યાનમાં રસ્તામાં લીન થઈ જાઓ અને સ્કૂલેથી ઘરે ફોન આવે કે તમારો છોકરો આવ્યો કેમ નથી હજી, એ સોતા સોતા આવે તો ખબર પડે કે રસ્તામાં ધ્યાનમાં ઉભો છે, લીન થઈ ગયો છે. એ પૂર્વના સંસ્કારો જો તમારામાં હોય, તમે ક્યાંય નથી મારા ભગવાન, ક્યાંય નથી, તમે નીકળી જાઓ છો એમાંથી સદા કાળ માટે પાર, પછી ચામડું ત્યાં છે જ નહીં. હે, પછી આવું ચામડું છે ક્યાંય નથી હો, તમે તમારી મસ્તી ના અંદર મસ્ત થઈ જાઓ છો. આ માર્ગ જે છે, આ માર્ગ કે માર્ગ ગાંધીયાનો માર્ગ છે, આ માર્ગ જુગારીનો માર્ગ છે. તમે જુગારી છો, તમે દારૂડિયા છો, તો આ તમારો માર્ગ છે, ગંદી થશે તમને. આ માર્ગ તો પાપીઓનો માર્ગ છે, પાપીઓનો માર્ગ છે. પાપ કરી કરીને ઘણું જોયું પણ કઈ ન મળ્યું, ઠીક હવે છોડતું રહે. જુગાર રમે છે, જુગારીનો માર્ગ છે, કારણ કે જુગારી પાસે સાહસ છે. જુગારી જુગાર રમે, હું દાવ પર લગાવી દેવા તૈયાર છું, લે ચાલ દાવ પર લગાવી દીધું. દાવ પર લગાવવા જુગારી તૈયાર છે. તમારામાં સાહસ તો પહેલેથી છે જ તે, ખાલી કોણ માટે જે સાહસ આવતું હતું, હવે પોતાના ચૈતન્ય પરમાત્મા માટે આ સાહસ, સાહસ ઓલરેડી તમારી પાસે તૈયાર છે. જેને ચાલતા આવડે છે એને ચાલવાનું જ શીખવાનું, ખાલી દિશા જ બદલવાની છે. ચાલતા તો પહેલેથી આવડે, આવડતું જ તું એને, એને એ શીખવાનું નથી. અને દિશા બદલતા વાર નહીં લાગે, ચાલતા તો આવડે જ. દારૂડિયા પાસે નશો છે, એ નશામાં એટલો મસ્ત થઈ જાય છે, ભૂલી જાય છે કે હું ક્યાં છું. આ માર્ગ એવો છે, ચૈતન્ય તત્વોના દીવાનો કે જેમાં એવો લીન થઈ ગયો કે ભૂલી જ ગયો કે આ શરીર અહીંયા સાથે છે. ખાલી એક જ કે પેલા પરને ભૂલતો હતો, એવી રીતે કે આ ઘર પુત્ર પત્ની પરિવાર અને નશામાં લીન થતો હતો, હવે નશામાં નહીં, હવે સ્વરૂપમાં લીન થાય છે, સ્વરૂપમાં લીન થાય છે. આ માર્ગ એવો માર્ગ છે જે એક પરમાણુને પણ, એક પરમાણુને પણ બચાવવાનો છે, એને ભાવ નથી, બધું જ જેને દાવ પર લગાવી દીધું છે આ એનો માર્ગ છે. થોડું પણ થોડું બચાવીને રાખે કે લાવ કદાચ મને આમાંથી કઈક મને કામમાં આવશે, લાવ હું બચાવીને રાખું, એનો આ માર્ગ જ નથી. એને બધું જ દાવ પર લગાવ્યું. એટલા માટે અહીંયા કહ્યું કે જેટલું પણ સુખ ની પાછળ દોડે છે એ સુખ દૂર જાય છે, કારણ કે સુખ જ સુખ ની પાછળ દોડે છે, એમાં સુખ ને ભોગવો તો સુખ નો ભોગવો તો એ અતિન્દ્રિય આનંદ છૂટતો જાય છે. અનાદિકાળ થી અતિન્દ્રિય આનંદ નો ભોગવો તો છૂટી રહ્યો છે. એટલા માટે વસ્તુઓનો જે ભોગવટો હતો એ વસ્તુનો ભોગવટો એ વસ્તુનો નતો, આમાં વિકલ્પો જ ભોગવાઈ રહ્યા હતા. જે પણ શાંતિ લાગતી હતી એ શાંતિ વસ્તુ માંથી નથી આવતી, પોતાના વિકલ્પો ની પૂર્તિ માંથી આવતી હતી. અને વિકલ્પો ની પૂર્તિ થી જે શાંતિ મળી છે એ ક્ષણભંગુર છે, વિકલ્પો ના અભાવ થી જે શાંતિ છે એ સત્ય શાંતિ છે. તમે મંદિર માં દર્શન કરવા માટે આવો છો, તમને આનંદ આવે છે, આનંદ દર્શન નો બિલકુલ નથી, ભગવાન ના દર્શન નો આનંદ નથી, આનંદ વિકલ્પો ની પૂર્તિ નો છે. વિકલ્પ જે થઈ રહ્યા છે, તમારી ડિઝાયર જે છે, ડિઝાયર તમારી ફુલફિલ થઈ રહી છે એનો આનંદ છે, ભગવાન સાથે કોઈ કનેક્શન નથી. ભોજન કરીને આનંદ આવતો હતો, કારણ કે જમવાની ઈચ્છા હતી ને પૂરી થતી હતી, ભગવાન ના દર્શન કરવાની ઈચ્છા થઈ, આનંદ આવ્યો, ઈચ્છા પૂરી થઈ, કોઈ એમાં ફરક નથી, ઈચ્છા પૂરી થઈ. અને આ ખબર તમને આમ નહીં પડે, તમે અંદર પ્રવેશ કરો, તમે ભગવાન ની સામે ઉભા રહો, તમે 5 મિનિટ દર્શન કરવા માટે તમે મંદિરે આવ્યા અને 5 મિનિટ તમે દર્શન કર્યા, દર્શન કર્યા તમને આનંદ આવ્યો, ભગવાન ના દર્શન નો નથી, પોતાની ઈચ્છા હતી કે દર્શન કરવા જાવ એ પૂરી થઈ રહી છે. હવે 5 મિનિટ પૂરી થઈ, તમારે બહાર નીકળવું છે, બહાર નીકળવું છે પણ પાછળ એટલી ભીડ ભેગી થઈ ગઈ છે કે તમને બહાર નીકળવાનો રસ્તો નથી, એટલી ભીડ છે કે તમે બહાર જ નથી નીકળી શકતા, તમારે બહાર નીકળવું છે. હવે તમે દુઃખી થઈ રહ્યા છો, કેમ? ભગવાન ના દર્શન કરીને કોઈ આટલો દુઃખી થાય? હવે કેમ દુઃખ ક્યાંથી આવ્યું? કારણ કે ઈચ્છા બદલાઈ ગઈ, દર્શન ની નહીં, બહાર નીકળવાની છે, જેની પૂર્તિ નથી થઈ રહી. ઈચ્છાની પૂર્તિ માં જ આનંદ માન્યો છે, કોઈ ધર્મ નથી ત્યાં. અને જ્ઞાની કહે છે કે એટલા માટે છે કે ભગવાન ના દર્શન ખરેખર તમને દ્રષ્ટિ ને હોય છે, ભગવાન ની પૂજા વંદના ભગવાન ની ભક્તિ એ આત્મ જ્ઞાની ને હોય છે, કારણ કે ભગવાન ની ભક્તિ ને વ્યવહાર કયો છે, ભગવાન ની ભક્તિ એ વ્યવહાર, અને વ્યવહાર ત્યાં હોય જ્યાં નિશ્ચય હોય, જેને આત્મા ને અનુભવ્યો છે ત્યાં નિશ્ચય છે તો ત્યાં જ વ્યવહાર છે. પણ જાગૃતિ પહેલા રહી કે સુખ જેને હું માની રહ્યો છું એ સુખ વસ્તુ માં ક્યાંય ભગવાન માંથી નથી આવ્યું, અહિયાં જ ચાલતું હોય છે, અહિયાં જ ચાલે છે. વિકલ્પો માન વિકલ્પો મને ઘટના અત્યારે સ્મરણ માં આવી રહી છે. એક વ્યક્તિને કોઈ કામ નથી, એક જ કામ છે, ચોરી કરવી. હવે ચોરી કરે છે તો ચોરી કરવા માટે કોઈના ખેતરમાં જઈને કઈ ને કઈ લઈ આવે છે, ખેતરમાં કઈ ઉગ્યું એને લેવા જાય. એક વાર એવું થયું કે બાજરાના જે ડુંડા હતા ખેતરમાં જઈને ત્યારે તોડવા લાગ્યું, 1 2 3 એમ કરીને તોડવા લાગ્યું. ત્યાં વિકલ્પ એવા થયા, વિચારો એવા આવવા લાગ્યા કે આટલા બધા ડુંડા ભેગા થઈ ગયા, હવે આનું શું કરીશ કે આને હું વેચી નાખીશ, અને વેચીને શું કરીશ કે વેચીને પછી બકરી લઈશ. તો જે બકરી જે દૂધ આપશે, આ ભેગું કરતો જાય, જે બકરી જે દૂધ આપશે એ દૂધ વેચીશ, અને એ વેચીશ પછી તો ઘણો ધન આવશે, પછી બકરી ખોડી રાખી, પછી તો ભેંસ ને ગાય લઈ, અને ગાય જે પાણી જેમાં મને કેટલું દૂધ આપશે પછી એ હું ગાય ને ભેંસ માં ઘોડો લઈશ, પછી હું ખેતર લઈશ, અને ખેતર લઈશ ને ખેતરમાં પછી હું શું કરીશ કે હું બાજરા ને આવી રીતે વાવીશ, બાજરો વાવીશ ને બાજરામાં પછી આવી રીતે ડુંડા ઉગશે. પણ કે જયારે હું બાજરો વાવીશ એમાં ડુંડા ઉગશે તો મારા જેવો કોઈ ચોર અહીંયા આવશે, જયારે ચોર અહીંયા આવશે ત્યારે કઈ નહીં, જયારે મને ખબર પડી કે ચોર ચોરી કરી રહ્યો છે, હું જોર થી કે ચોર, અને એના મોઢા માંથી જોર કે અવાજ નીકળ્યો, એ ચોર કરતો જેલા ખેતર નો માલિક આવ્યો ને પકડી લીધો. કારણ કે એટલા વિકલ્પો ભેગા થઈ ગયા હતા, એટલા વિકલ્પો ભેગા થઈ ગયા, તેથી ઉભરો ક્યાંથી બહાર નીકળે, ક્યાંથી બહાર નીકળે, આવી રીતે બહાર નીકળે. એને ન તો કોઈ બકરી ને ભોગવી, ન કોઈ ગાય ને ભોગવી, ન કોઈ ખેતર ને ભોગવી, પોતાના વિકલ્પો નો જ ભોગવટો કર્યો. આ વિકલ્પો નો જ ભોગવટો છે, એટલા માટે કોઈ પણ કર્મ નું ફળ જીવને ભવિષ્યમાં નથી મળતું, વર્તમાનમાં જ મળી જાય છે. તમે આજે પાપ કરો તમને એના ફળ કાલે મળશે એમ નહીં, કાલે તમારે ભોગવવા નહીં પડે, કાલે તમારે ભોગવવા નહીં પડે, આજે જ ભોગવી લો છો, જયારે બાંધો છો ત્યારે જ ફળ ભોગવી લો છો.
પછી નથી ભોગવવા પડતા. આજના કરેલા કાલે નથી ભોગવવા પડતા, વર્તમાનના કરેલા જ વર્તમાનમાં ભોગવવા પડે છે. સીધી વાત છે કે તમે અત્યારે કોઈ એવા ભાવ ભાવ્યા કે તમે કોઈને માર્યું, કોઈને માર્યું, કોઈની હિંસા કરી, હિંસા કરી કે તમને ભાવ આવ્યા કે આને મારું, એ ભાવથી તમે દુઃખ ભોગવ્યું. આ વર્તમાનમાં ભોગવી લીધું ભાવનું ફળ. પણ કે ભાવથી તો કર્મ બંધાણ, અને એ કર્મના ફળમાં કઈક વસ્તુ મળી. પણ વસ્તુ મળે છે ને વસ્તુ જુદી પડે છે, એ જરૂરી નથી કે વસ્તુને ભોગવવી પડે. જેમ કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી હતી, એક ગ્લાસ પણ પડ્યો હતો, અને તમારા કર્મના ઉદય એવા આવ્યા કે પૂરા થઈ ગયા, એવા ગ્લાસ ઘરમાંથી જતો રહ્યો, કોઈ ચોરીને જતો રહ્યો. ગ્લાસ ચોરીને કોઈ જતું રહ્યું પણ તમારે એનું ફળ ન ભોગવવું પડ્યું, કારણ કે તમારું ધ્યાન ત્યાં નતું. ધ્યાન તમારું ત્યાં જાય તો તમે ભોગવો, નહીં તો ન ભોગવો. એટલે કર્મના ઉદયથી વસ્તુઓ મળે છે, સર્કમસ્ટેન્સીસ તૈયાર થાય છે, પણ દુઃખ નથી ભોગવવું પડતું. દુઃખ તમે જયારે જોડાવશો એમાં ત્યારે દુઃખ ભોગવવું પડે છે, અને જોડાયા છો વર્તમાનમાં. એટલા માટે વર્તમાનના ફળને તમે વર્તમાનમાં ભોગવ્યું, જોડાઈને દુઃખ ભોગવ્યું, કારણ કે જોડાયા વર્તમાનમાં. દરેક જીવ પોતે વર્તમાનના ફળને વર્તમાનમાં ભોગવે છે, ભવિષ્યમાં નહીં. ભવિષ્યમાં બહારના સર્કમસ્ટેન્સીસ તમારી સામે તૈયાર થશે, પણ સર્કમસ્ટેન્સીસને ભોગવવા કે નહીં ભોગવવા એ પોતાના ઉપર છે. ભોગવે તો દુઃખી છે, અને ભોગવવાનું વર્તમાનમાં થાય છે કે આ મને આવું કેમ મળ્યું, આવું કેમ મળ્યું, એ બધું જ વર્તમાનમાં થઈ ગયું છે. એટલે જે ભોગવી રહ્યો છે, આ જે મળ્યું એ ભૂતકાળનું ફળ નથી ભોગવતો, પણ આવું મને કેમ મળ્યું જે ભાવ થઈ રહ્યો છે, એ ભાવને ભોગવી રહ્યો છે, એ ભાવ વર્તમાનમાં છે. અને એટલા માટે છે, જયારે હું વર્તમાનમાં ઇન્દ્રિયોના સુખને ભોગવો છું, ત્યારે હું ભાવોને જ ભોગવી રહ્યો છું, ભાવોનો જ ભોગવતો થઈ રહ્યો છું. કલ્પના કરીને ભાવો કરીને સુખને પણ ભોગવે છે, અને ભાવો કરીને સુખને પણ ભોગવે છે. સુખ અને દુઃખ આ બધું જ ભાવોના અંદર છે. અને એટલા માટે જ છે, ઘણી વખત પુરુષ છે એ કોઈ સ્ત્રી સાથે ફરી રહ્યો છે, પણ કલ્પના કરે છે કે હું કોઈ અપ્સરાઓ સાથે ફરી રહ્યો છું. અપ્સરાઓ ત્યાં કોઈ નથી, એના વિકલ્પોમાં અપ્સરાનો વિકલ્પ કરતો હોય અને ભોગવો તો એનો કરતો હોય. સામે સ્ત્રી ભલે તમને તેવો છે, આપણને એનાથી મતલબ જ નથી. સામે અંતરની વૃત્તિઓ જયારે એટલી 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 ચરમસીમા ઉપર પહોંચે છે, ત્યારે સામેની વસ્તુ ગૌણ થઈ જાય છે. એટલા માટે પુરુષ પત્નીને નથી ભોગવતો, પત્નીના માધ્યમથી એ દુનિયાની બધી સ્ત્રીઓને ભોગવી દે છે. એના અંદર ત્યારે એ ભાવ જ નથી આ પત્ની કે કોણ, આ સ્ત્રી અને હું પુરુષ પતિ ગયો. એ વૃત્તિ એ સમયની એવી છે કે એ ભોગવટો પોતાનો કરવો છે, ભોગવટાની વૃત્તિ અંદરથી ઉઠે, ત્યારે સામે એક્સ છે, વાય છે કે ઝેડ છે કઈ ફરક નથી પડતો. એના ઉપર થોડા પડે, પત્ની મહત્વપૂર્ણ નથી. એ જે વૃત્તિઓ ઉઠે છે, ક્યાંથી ઉઠી છે, કેવા પ્રકારથી, એના ઉપર થોડા પડે. કોઈ ઋષિ આત્માનું ધ્યાન કરે છે, અને ધ્યાન કરે છે, ધ્યાન કરવા માટે જંગલમાં બેઠા છે, અને જંગલમાં ધ્યાન કરી રહ્યા છે, અને થોડી વાર પછી એમને લાગે છે કે બસ શું થઈ રહ્યું છે, કે કોઈ અપ્સરા કોઈ દેવી મેનકા આવી અને મેનકા મારું ધ્યાન બંધ કરાવી રહી છે. આ મેનકા મને બહુ હેરાન કરી રહી છે, આ મેનકા મને બહુ હેરાન કરે છે કે કોઈ મેનકા ત્યાં નથી હોતી. મેનકા એની પાસે જાય જે કેટલાય દિવસથી નાયા ધોયા નથી, જે આટલા વાસ મારે છે. મેનકાને શું પડી છે એની પાસે જવાની, મેનકા નથી. પણ ઘરમાં પત્ની પ્રત્યેનો જે વિકાર હતો એ વિકાર નીકળ્યો નતો, અને ત્યાં ગયા, અને ત્યાં જઈને દબાયેલો વિકાર જ ઉભરાય છે. ત્યારે આંખ બંધ છે, સામે કોઈ નથી, પણ એ મેનકાના વિચાર આવે છે, અને એમ લાગે છે કોઈ મેનકા મને હેરાન કરી રહી છે, મારી પોતાની વૃત્તિઓ જ મને હેરાન કરી રહી છે. કારણ કે જે સ્વરૂપમાં લીન છે એને તો અસલમાં પણ મેનકા હેરાન કરવા આવે કોઈ ખબર નથી પડતી કે કોઈ મેનકા છે. આ બધા સૂક્ષ્મ રહસ્યો છે. એ રહસ્યના ઉપર જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. ભગવાન આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે. જેટલું સુખને પ્રાપ્ત કરવા જાય છે, સુખથી દૂર જાય છે, સુખથી દૂર જાય છે. વિકલ્પો સદાય આગળ તરફ છે. આ કરો, આમ કરો, આમ કરો, એ યાત્રા કરી રહ્યા છે, એની પણ ગતિ છે.
એ જે તમે લેશ એ લક્ષે લો, સમય જ ક્યાં છે એને લક્ષમાં લેવાનો, એનો વિચાર કરવાનો, વિચાર કરવાનો પણ સમય નથી. ધન્ય ભાગી છો તમે, તમને આટલો આટલો અવસર મળ્યો અને તમે એનો સદુપયોગ કર્યો. એક વિચાર પણ કરી રહ્યા છો તમે ધન્ય છો કે આ શું થઈ રહ્યું છે. જો તમને આની ખબર હોય ને કે અત્યારે હું અહીંયા થોડા સમય માટે જ છું ને એક નીકળવાનું છું, એવી રીતે નીકળી જવાનું છે એ ખબર હોય. આજ સંયોગો, આજ શરીર, આજ ચામડું, આજ લોહી ને આજ માસ, તમને એમાં રસ નથી. મૃત્યુનો જેવો બોધ થાય કે તરત જ પાછા વળી છે, પણ એવો બોધ અંતરમાં આવીને એવો બોધ સ્પર્શી જવો જોઈએ કે અસારતાના ઉપર થતો વિચાર ચાલવો જોઈએ. જે પતિ એમ કહે છે કે હું તારો છું અને તું મારી જ છે, તું મારી જ છે, તું મારી જ છે, તું મારી જ છે, એટલો તન્મય ને તલ્લીન થઈ રહ્યો છે, એટલો તન્મય ને એમાં તલ્લીન કે બસ હું તારો જ છું, તારો જ છું. લગ્ન કરનારી વ્યક્તિનું જીવનનું સૌથી મોટા મોટું દુઃખ હોય તો આ જ છે કે ધાર્યું કે બે જણા એક થઈ જશું, પણ એક ક્યારેય ન થઈ શક્યા, એ બે ના બે જ રહ્યા, સદાય બે ના બે રહ્યા અને બે ના એક થઈ જ શકતા નથી. પણ એ હજી પણ જે વૃત્તિઓ છે એ દુઃખ છે, બીજું દુઃખ કઈ નથી. સંસાર દુઃખરૂપ શું છે કે સત્યનો સ્વીકાર ન કરીને અસત્ય ને સત્યમાં ભેળવવાનો પ્રયાસ, એ સંસાર છે. ક્યારેય પણ એક નથી થતા. તમે 50 જણા ભેગા મળી જાવ તો 50-50 એક નથી થતા, 50-50 ઇન્ડિવિજ્યુઅલ રહો છો, કરડો અબજો, એટલું જ નહીં અનંત પણ સાથે રહી, પણ અનંત પોતે પોતાનામાં જ રહી છે, એકબીજામાં નથી મળતા. ભાવ છે કે હું તારી સાથે મળી છું, પણ એ દૂરી જે છે, ડિસ્ટન્સ છે, એ જીવનભર એને ખલે છે કે પતિ પત્ની વચ્ચે ડિસ્ટન્સ છે, તો ડિસ્ટન્સ તો ડિસ્ટન્સ જ રહ્યું, ક્યારેય મટી ન શકે. હું અભેદ થઈ જાઉં, તારામાં તલ્લીન થઈ જાઉં, તારા મય થઈ જાઉં, એ વૃત્તિઓના કારણે એ વિચાર જ નથી આવતો. અને થોડી વાર પછી તે જે પત્ની પાછળ આટલો તન્મય થતો હતો, મોઢું ફેરવીને બીજી બાજુ પડ્યો છે, હવે એના ઉપર નજર નથી. એ વસ્તુ સામે છે, ભોગ સામે જ છે, પણ ભોગ ઉપર નજર જ નથી. અનિત્યતાનો આ પર વિચાર ચાલે, જે વિચાર કરે છે એ વિચાર કરે છે ત્યાંથી જ આશીર્વાદ થાય છે. આ શું છે બધું? સૌથી ખતરનાક આ ભાવ છે, કામનો ભાવ સૌથી ખતરનાક વિકાર છે. કારણ કે આ શરીર જે શરીરમાં આત્મા રહે છે, આ શરીરમાં જે આત્મા રહે છે, આ શરીરની જે રચના થઈ એ વખતે માતા પિતાને ક્રોધનો ભાવ નહોતો, માનનો ભાવ નહોતો, માયાનો ભાવ નહોતો, કે જે ભાવથી આ શરીરનું નિર્માણ થયું છે એ કામના ભાવથી નિર્માણ થયું છે. અને એટલા માટે એની અંદર રહેલો આત્મા જેના અંદર કામ સંજ્ઞા એટલી અંદરમાં અંદર એના મૂળમાં એવી પડેલી છે, એટલા માટે સૌથી અંતમાં કશાય કામ ન કહ્યો, સૌથી અંતે છૂટે કામ. એટલા માટે 25 કશાયમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, 9 કશાયમાં, 16 તો પેલા લઈ લીધા, એમાં પછી 9, એમાં છેલ્લે 20, એ વેદ ને સૌથી છેલ્લે લીધા. આની સાથે રહ્યા છો તમે કે જે પોતે કામ થી બનેલું છે. જયારે વિચાર ચાલે એના ઉપર, ત્યારે હથોડા પડે છે વૃત્તિ ઉપર. એક દિવસમાં કદાચ એનું પરિણામ ન પણ આવે તો નિરાશ ન થતા, આના ઉપર ચિંતન ચાલતું રહે, પ્રોસેસ અંદર માં ચાલુ થઈ ગઈ છે. ખેદ વધે, જેટલો પણ હું ઇન્દ્રિય સુખ ના તરફ જઈ રહ્યો છું એટલો અતિન્દ્રિય આનંદ થી વંચિત રહ્યો છું. હવે હું આ વાતને લક્ષ્યમાં અને જાણી જોઈને જ એને એના તરફ નજર નથી કરી. આપણે બહુ ચાલાક છીએ, જેને દેખવું એને દેખે, જેને દેખવું એને નથી દેખતા. જ્યાં આપણી વૃત્તિઓ પડી છે માસ્ટરી છે, બુદ્ધિ છે, તર્ક છે, યુક્તિ છે, સમજદારી એનામાં બહુ જ એવી આવી ગઈ છે. પણ દુનિયાની ઢોલ નગારા રસ્તા ઉપરથી વાગતા હોય, ઢોલ નગારા વાગતા એવી રીતે નીકળી જાય, પણ એનો અવાજ જ નથી સંભળાતો. કેમ? કારણ કે અહીંયા ફોનમાં વાત ચાલી રહી હતી વેપારી સાથે કે મારા પૈસા ક્યારે આપીશ. આ ફોનનો અવાજ એના કાનમાં સંભળાય છે, ઢોલ નગારામાં બિલકુલ સંભળાતો નથી. કારણ કે આને ધ્યાન જ્યાં આપવું હોય ત્યાં જ આપે છે.
જ્યાં ધ્યાન આપવું છે ત્યાં જ આપે છે. આ વાત ને આજ સુધી એને લક્ષમાં લીધી. લક્ષમાં એટલે લીધી ની કારણ કે એને લેવી નથી, લેવી નથી. આ વૃત્તિઓનું સ્વરૂપ એના વિચારોમાં આવે. આફ્રિકાની અંદર એવી એક મકોડી અને મકોડાઓ હોય છે. એક મકોડી આફ્રિકન એવી હોય છે કે જે મકોડો એ મકોડીને ભોગવે છે. મકોડો જયારે મકોડી સાથે ભોગ ભોગવે ત્યારે એ ભોગ પૂરો થાય એની પહેલા તે મકોડી મકોડાને મારી નાખે, એટલે કે એને ખાઈ જાય. એના શરીરને ખાવાનું ચાલુ કરે કે ભોગ ચાલુ કરે કે તરત જ ભોગ પૂરો થાય એની પહેલા છે એ મકોડો મરી ગયો. ખાસ વાત એ છે કે જયારે મકોડી મકોડાના શરીરને ખાતી હોય ત્યારે બીજા મકોડા લાઈનમાં ઉભા હોય કે ક્યારે મારો વારો આવશે આને ભોગવવાનો. આ નજર ની સામે મોત ને દેખતા હોવા છતાં પણ એ કિચન માં પડી રહ્યા છે. વિચાર ચાલશે, જેમ જેમ તમારા અંતરમાં વિચાર ચાલશે એક એવી પ્રકારની તમારી અંદર થી તે ચૈતન્ય માંથી દૈવિક ઉર્જા અંદર થી એક શક્તિ તમારી નીકળશે. અંતરમાં શક્તિ અને એ તમારા અંતરમાં એ આત્માનો વૈભવી આત્મામાં સમાઈ જશે. તમે એનો વિચાર કરો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. ભાવ મરણ થઈ રહ્યું છે. બહુ ઊંડો સૂક્ષ્મ ભાવ છે આ ભાવ મરણ. જે મરે છે એમાં પોતાપણું કરે, આ દેહ છે જે મરે છે, દેહ ન રહીને રાખ થાય છે એમાં પોતાપણું કોઈ કરે. દેહ રાખ થયો કે આપણે કહ્યું કે અરે છોડીને જતો રહ્યો, આ તો રાખ થઈ જે મરી ગયું. હવે જે મરી જાય છે એનામાં પોતાપણું કેમ કરે? પણ આ શરીર 50 વર્ષ 70 વર્ષ 80 વર્ષ એટલું તો જીવ્યું. પણ જે આત્મામાં રાગ અને દ્વેષના જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એ રાગ અને દ્વેષના ભાવો જે ઉત્પન્ન થાય છે એ એક સમયથી વધારે ટકતા નથી એવા એ રાગ દ્વેષના ભાવો, એ ભાવોમાં જેનું પોતાપણું છે એ સમયે સમયે જયારે ભાવો મરે છે, ઉત્પન્ન થાય મરણ થાય, ઉત્પન્ન થાય મરણ થાય, અને એ ભાવો જયારે મરે છે ને જે માને છે કે આ ભાવ જે હું છું એ પોતાને હું મર્યો અને હું જન્મ્યો એવા રૂપે માને છે, આ ભાવ મરણ થઈ રહ્યું છે. રાગ અને દ્વેષના ભાવ એ ભાવ મરણ નથી, પણ રાગ અને દ્વેષના ભાવ એ હું છું એમ માને એવો જે પોતાને સમયે સમયે જન્મ્યો ને મર્યો જન્મ્યો ને મર્યો એવા રૂપે માને છે. ભાવ મરણ નો અર્થ ભાવ કરીને મારવું એમ નથી. બહુ સૂક્ષ્મ વાત છે. તીર્થંકર ભગવાનની ભક્તિનો ભાવ આવ્યો ઝટકો લાગે આ સાંભળે તો, પણ સત્ય તો આમ છે. તીર્થંકર ભગવાનની ભક્તિનો ભાવ આવ્યો અને ભગવાનને ઝૂકવાનો ભાવ આવ્યો. અને કોણ ઝૂકે છે? શરીર ઝૂકે એ તો દૂરની વાત થઈ, પણ મને આ ઝૂકવાનો ભાવ આવ્યો. ભાવ આવ્યો ને આ કોણ? આ હું એમ માની આ જે ઝૂકવાનો જે ભાવ આવ્યો એ મને આવ્યો છે ને હું ઝૂકું છું ભગવાનને, આ ઝૂકવા વાળો હું છું, એવું જે માન્યું એનું નામ ભાવ મરણ છે. ભગવાનની પાસે ભાવ મરણ કરી રહ્યો છે. જ્ઞાની કોણ ઝૂકે છે? પણ જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે આ ઝૂકવાનું ક્રિયા એ તો હું નહીં, પણ ઝૂકવાનો જે ભાવ આવ્યો છે આ ભાવ પણ હું નહીં. અને એ ઝૂકવાનો ભાવ જેને આવ્યો છે એ રાગનો ભાવ, એ રાગનો ભાવ એ ઝૂકી રહ્યો છે. ભગવાન પ્રત્યેનો રાગ છે એ ઝૂકી રહ્યો છે, પણ હું ચૈતન્ય પરમાત્મા એમાં ઝૂકવા વાળો નથી. પણ જે ઝૂકી રહ્યો છે એને જાણવા વાળો માત્ર દૂરથી જાણી રહ્યો છું કે આ ભાવ ઝૂકી રહ્યો છે. એ ભેદ જ્ઞાન વર્તતું હોય. ઝુકવામાં ઝુકવા વાળો ને જાણવા વાળો એવો ભેદ વર્તતો હોય. ભગવાન ને ઝૂકે છે પણ એ ઝૂકતો નથી, એ જાણ છે, એ સાક્ષી છે. જે શરીર ઝૂકતું હોય તમે ત્યારે એવું છે ને જુદો જુદો આવા પ્રકારનો તમને એવો થાય. એક ક્ષણ પણ એક ક્ષણ જયારે આમ નામ ઝૂકવાનું થયું નહીં, હું આમાં ક્યાંય નથી. ક્રિયા બધી થતી હોય, જ્ઞાની ને પણ ક્રિયા થતી હોય અંદર માં, એ જાગ અજ્ઞાની આનો અભ્યાસ કરે, જ્ઞાની ને આ સહેજ છે, અજ્ઞાની અભ્યાસ કરે છે. મરણ જે થઈ રહ્યું છે આમ મરવાનું, એ તો બહુ લાંબા કાળે થાય. નારકી 10,000 વર્ષ પેલા મરતા નથી, મિનિમમ લાઈફ 10,000 વર્ષ. એ મરવું, એ મરવું હોત તો 10,000 વર્ષ સુધી જીવન પ્રાપ્ત થઈ ગયું. એ નથી થયું જીવન પ્રાપ્ત, ત્યાં સમયે સમયે ત્યાં મરણ થઈ રહ્યું છે. આ નારકી મિથ્યાદ્રષ્ટિ નારકી કે આ જન્મ મરણ જન્મ મરણ, એ કયા કે આ જે ભાવ થઈ રહ્યા છે, આ ભાવ આ ભાવ આ ભાવ, એ ભાવમાં તન્મય થઈને કે આ ભાવ મારું સ્વરૂપ છે. અને ખાતે એ જે ઝૂકવા વાળું તત્વ છે એની સામે આમ કઈ વસ્તુ આમ ઊંચી નીચી થતી હોય, ઊંચી નીચી વસ્તુ થતી હોય, કે જે ઊંચી નીચી વસ્તુ થતી હોય જેમાં પ્રતિબિંબિત થતી હોય, એ પ્રતિબિંબિત થતી હોય એ દર્પણ, એ દર્પણ ઊંચું નીચું ન થતું હોય તો જ સ્પષ્ટ પ્રતિબિંબ પડે કે આ ઊંચું નીચું થઈ રહ્યું છે. દરિયાની સામે તમે દર્પણ રાખ્યું હોય, દરિયાના મોજા ઉછળતા આમાં પ્રતિબિંબિત થાય એનો, અને બરાબર તમને ખબર પડે કે આ પ્રતિબિંબિત થઈ રહ્યા છે ઉપર નીચે, એનો મતલબ દર્પણ ઉપર નીચે નથી થતું. કોઈ ઉપર નીચે દર્પણ કરે આપણે કહે ભાઈ શાંતિથી પકડી લાગ, એ મોજા ઉછળે ત્યાં દેખાતા નથી. તો જે ભાવ જે આવે છે ભગવાનના ભક્તિના, એ આગળ પાછા ગયા આગળ ને ગયા આવા ભાવો, એ ઉતાર ચઢાવ જે ભાવોમાં થઈ રહ્યો છે, એ જેનામાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એ ઊંચો નીચો નથી થતો, એવો ને એવો છે. એ ચૈતન્ય પરમાત્મા એ હું છું, અને હું એ છું એમ જાણીને ત્યાંની દૂરથી રાગ ને જાણે થયો છે. રાગ રાગમાં હું ક્યાંય નથી. ભાવ મન ભયંકર ભાવ મન ભાવોથી 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 કોઈ એને કઈ મારવા આવે એમ નહીં, ભાવોથી જ મરી ગયો છે. એક વ્યક્તિ છે કે જે વ્યક્તિને અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ હવે ઘરે જવું છે, રસ્તામાં એકલી જઈ રહી છે, એને ડર લાગે છે કે કોઈ મળી જશે તો, કોઈ મળશે તો, કોઈ મળશે તો. અને સામેથી જોયું તો એક જાન આવતી હતી, એટલે જાને આવો હતો, એને એમ થયું આટલા બધા લોકો, આ કઈક મને કરશે, આ કઈક મને કરશે, મને હેરાન કરશે, આટલા બધા લોકો આવી રહ્યા છે હાથમાં મશાલ લઈ લઈને. ત્યાં જ કબ્રસ્તાનની દિવાલ હતી, તરત જ કબ્રસ્તાનની દિવાલ ઉપર ચડી કબ્રસ્તાનમાં પડી કૂદકો મારી, ત્યાં બધા જતા, અને ત્યાં તે બધી જે કબરો બધી હતી ત્યાં બાજુમાં જઈને આડી પડી ગઈ અને આગ બંધ કરી દીધી. આ એ દિવાલ ઉપર ચડીને પડી આ બધા જાનૈયા જે નીકળ્યા એ લોકોએ જોઈ લીધું. એને એમ કે આ કોઈ ભાગ્યું છે, ભાવે ની પાસે ચલો, આ કોઈ છે, કોઈ છે, કોઈ ખતરનાક વ્યક્તિ છે. ત્યાં બધા આવ્યા દિવાલ કૂદી કૂદીને બંદૂક રાખી દીધી એની ઉપર, આ ખોલી એને ઉભો થાકે, તું અહીંયા શું કરે છે? આને કીધું તમે અહીંયા શું કરો છો? જેટલા લોકો હતા બધા એ કીધું કે તારા કારણે અમે અહીંયા છીએ. આને કીધું હું તમારા કારણે અહીંયા છું. બધાના એ જ હાલ છે, એકબીજાથી આ મને મારશે નહીં. તમને ક્યારે એવો વિચાર આવે જયારે તમે કોઈ ગરોળી હાથમાં લીધી છે? ગરોળી હાથમાં લીધી? ના ના ના. પણ ગરોળીને પૂછીએ કે તારે કોઈ મનુષ્યના હાથમાં જવું છે કે ના? મહેરબાની કરજો, મારે એવી ચીકે નથી. ડરે છે, એને પણ એટલો ડર છે, આપણને પણ એટલો ડર છે. બધા એકબીજાથી ડરી ડરીને જીતી રહ્યા છે. બધા ડરી ડરી આજ ભાવ નિરંતર મને કોઈ મારી નાખે, મને કોઈ મારી નાખે, મને કોઈ મારી નાખે. જે અહીંથી પહેલેથી જે રીતે નીકળી જાય છે અભ્યાસ કરીએ, એ રીતે અભ્યાસ. એટલા માટે હું સદાય કહું છું, એક દીપક, એ દીપક ને તમે જેમ બીજા રૂમ માં લઈ ગયા, એ દીપક ને કઈ નથી કે એ કયા રૂમ ને પ્રકાશિત કરતો હતો અને હવે કયા રૂમ ને પ્રકાશિત કરે છે. એ દીપક ને કઈ નથી, એ દીપક ને કઈ નથી કે હવે કયા રૂમ ને પ્રકાશિત કરે છે. તેથી એ ચૈતન્ય પરમાત્મા, આ ચૈતન્ય તત્વ આ દેહ ને પ્રકાશિત કરી રહ્યું છે કે હવે કોઈ બીજા દેહ ને પ્રકાશિત કરશે, કે વિકલ્પ થી હવે બસ મુક્તિ મળે. હવે એટલું જ કે હું ચૈતન્ય પરમાત્મા, માત્ર ચૈતન્ય પરમાત્મા છું. કોણ પ્રકાશિત થઈ રહ્યું છે એના ઉપર ક્યાંય પણ જેટલું જેટલું સ્વરૂપના અંદર ચિંતા, સ્વરૂપની જાગૃતિ થઈ બસ એ બોધ થતો જાય. એટલા માટે મરણના માટે ભાવ મરણ, મરણ અંતરમાં થઈ રહ્યું છે પણ પેલા બહારના મરણથી તો એ પોતે એના સ્વરૂપને તો સમજે. બહારના મરણમાં પણ ત્યાં હું મરી ગયો, હું મરી ગયો, હું મરી ગયો. જન્મ અનંત થયા ને મરણ પણ અનંત થયા. જ્ઞાની ને જાગૃતિ વર્તે છે કે આ થયા છે અનંત જન્મ અને અનંત મરણ. પણ જયારે અનંત જન્મ થયા ત્યારે મારા નતા થયા, હું ખાલી હાજર હતો, હું સાક્ષી હતો, હું સાક્ષી હતો અને જોતો હતો કે આ જન્મ થઈ રહ્યો છે. મરણ પણ થયા અને હું દેહ માંથી બહાર નીકળ્યો, આ વાત સત્ય છે કે મરણ થયા પણ મારા નથી થયા, હું મરણ નો પણ સાક્ષી હતો, હું હાજર હતો ત્યાં. મેં જોયું છે કે આત્મા શરીરમાંથી નીકળ્યો અને બીજા શરીરમાં ગયો, પણ હું એનો સાક્ષી હતો. પણ મારો જન્મ નથી ને મારું મરણ નથી, હું માત્ર સાક્ષી છું ને સાક્ષીને કોઈ સજા નથી. તમે પણ એના સાક્ષી છો. આ રહસ્ય જેના અંતરમાં કોતરાઈ ગયું હવે એ આ જગત આખાનો સાક્ષી બન્યો. એ માત્ર હાજર છે. એટલા માટે હું સાધકોને સદાય કહું છું, એટલા માટે કહું છું કે હું જયારે ચાલુ છું ત્યારે મને જાગૃતિ છે કે હું આ મૃતદેહ ની આ મારી અંતિમ યાત્રામાં હાજરી પુરાવી રહ્યો છું, મારી અટેન્ડન્સ પુરાવી રહ્યો છું. બીજું કઈ નથી કે હું પ્રેઝન્ટ છું અહીંયા. બસ યાત્રા નીકળી છે, અંતિમ યાત્રા નીકળી છે. અંતિમ યાત્રા મળતા નહીં હોય છે અને આત્મા આ શરીરમાં ક્યાંય નથી એવું જ્યાં તમને દેખાયું કે આ શરીર મળતું દેખાય છે, હવે હું આમાં ક્યાંય નથી ત્યાં મળતું દેખાય છે. આત્મા અને શરીર બે જુદા જયારે જણાય છે ત્યારે બધા જ શરીર મળતા જણાય છે, કારણ કે આત્મા એમાં છે. આત્મા વગરનું શરીર એ મળતા જણાય છે અને જે આત્મા જેટલા છે એ સિદ્ધ પરમાત્મા જણાય છે, કારણ કે શરીર વગરનું આત્મા એ સિદ્ધ પરમાત્મા છે. જ્યાં ભેદ જ્ઞાન થયું ત્યારે બધા શરીર મળતા જણાય છે અને બધા આત્મા સિદ્ધ પરમાત્મા જણાય છે. એટલી જ કૃપા હોય કે સર્વ સિદ્ધ જીવ છે સિદ્ધ સત્વ આ દ્રષ્ટિમાં આવે છે. ભાવ મરણ જે નિરંતર થઈ રહ્યું છે અત્યારનું જે જીવન છે એ જીવન જીવન જ નથી. હોય થી દુઃખથી ઈચ્છાઓથી અપેક્ષાથી પરતંત્રતાથી ભરેલું જીવન છે. એટલા માટે જ આ મળદા જેવું જીવન કીધું. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી સદાય કહેતા, જેને એક આત્મા નથી ઓળખ્યો એ ચાલતા ફરતા મળદા છે. જ્યાં સુધી જાગૃતિ નથી આવી ત્યાં સુધી ચાલતા ફરતા મળદા છે. જાગૃતિ આવી ત્યાંથી તે હોશ, ત્યાંથી તે જીવનની શરૂઆત છે. મને ઘણા લોકો એમ કે બુદ્ધની જયારે મને વાત કરું તો બુદ્ધની પાસે એક વ્યક્તિ ગઈ, ત્યાં એ વ્યક્તિને કોઈ પૂછ્યું તમારી ઉંમર કેટલી, એમણે કીધું 4 વર્ષ, અને હતા 84 વર્ષ. એ 4 વર્ષ કેમ 4 વર્ષ કહો છો કે 80 વર્ષ સુધી તો સૂતો તો 4 વર્ષથી જાગ્યો છે. કોઈ માણસ 50 વર્ષ કોમા મારે છે, તમે એમ કહેશો કે એ વ્યક્તિ જીવી છે? કોમામાં કોમામાં એ બુદ્ધની પાસે વ્યક્તિ કેવી છે? જાગ્યા પેલાની ઉંમર કઈ ગણવાની હોય? તમારા માટે આમ ન સમજો, તમારા માટે એમ સમજો. એક વ્યક્તિને મેં પૂછ્યું તમારી ઉંમર કેટલી, એને કીધું 25 વર્ષ. મેં કહું 25 વર્ષ? તમે લાગો છો તો 60 વર્ષના. તો કે 25મા વર્ષે લગ્ન થયા, લગ્ન પછીની ઉંમર થોડી ગણવાની, પછી તો પૂરું થઈ ગયું. જ્યાં સુધી નતા કર્યા ત્યાં સુધી શાંતિ, ત્યાં સુધી જિંદગી જીવતો તો પછી તો મરી જ ગયો. એ ગણવાની થોડી હોય મારી ઉંમર 25 વર્ષ. એ તો તમે જ ભૂલ કરી છે. કેવી રીતે તમે કોઈને પોતાના માની બેઠા? કોઈ તમને કીધું તું પણ કે 7 ફેરા ફર્યા એટલે પત્ની મારી છે? અરે 7 ફેરા ફરવાથી કોઈ પત્ની મારી છે? કોઈ પત્ની બની છે 7 ફેરા ફરવાથી કોઈ મારી થઈ છે? કે 7 ફેરા ફર્યા તો ઊંધા ફરી ગયા, પતી ગયું. મારી થઈ ગયું હોય તો મારી મટી જશે. અને પેલાના જમાનામાં ગાડીમાં રિવર્સ ગેર નતા, હવે આવી ગયા. થઈ શકે છે જો તમારે ખાલી આ 7 ફેરાથી જો કોઈ તમારું બની શકતું હોય તો. આ બધા ભ્રમમાંથી બહાર નીકળો. કોઈ મારું બન્યું નથી, કોઈ મારું થયું નથી, થઈ શકતું નથી. આ જાગૃતિ જયારે અંતરમાં વર્તે છે ત્યારે પોતે જે ભાવોથી ને વિકલ્પોથી દુઃખી થતો હતો એ વિકલ્પોથી દુઃખી થવાનું. વિકલ્પ જ દુઃખરૂપ છે. વિકલ્પમાં પોતા પણ મહાદુઃખરૂપ છે. અહીંયા કે છે ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. આ ભાવ મરણે કા અહોરાચી રહો, ભાવ મરણમાં રચવું રાચવું એનો શું અર્થ છે, એના ગુઢ રહસ્યો છે, એના પર પણ ચર્ચા કરીશ. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતાપૂર્વક ધ્યાનપૂર્વક અહીંયા બેઠા સાંભળ્યું, મને સ્વાધ્યાય કરવાનો અવસર આપ્યો, સત્સંગનો અવસર આપ્યો. આપના નિમિત્તે મારો આ સમય વ્યર્થમાં ન વીતી સત્સંગમાં રહ્યો એ બદલ આ પરમાત્માઓનો આભાર વ્યક્ત કરું છું. સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકારો.
Yeah.